પૂજ્ય મહારાજ શ્રી સત્સંગ ઉત્કર્ષ માટે ખૂબ દાખલો કરી રહ્યા છે. ખૂબ શ્રીજી મહારાજની કૃપાથી પૂજ્યપાદ મહારાજશ્રીનું સ્વાસ્થ્ય પણ સારું છે. આપણે ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના કરશું દશાબ્દી મહોત્સવ નિમિત્તે પીયુડા ઘનશ્યામને કે મહારાજશ્રીનું સ્વાસ્થ્ય ખૂબ સારું રાખે. ભગવાન શ્રી હરિ કાયમ સાથે રહીને રક્ષા કરે. સુરતનો આ સત્સંગ સંપ્રદાયના બધા શહેરો કરતા વિશાળ છે, નિષ્ઠાવાન છે, ઉદાર છે, પ્રેમી છે અને ઉત્સાહી છે. એની નોંધ તો કોઈ પણને લેવી પડે એવું છે, આ તો ઉડી નાખે પડે એવી વાત છે. ભગવાન સ્વામિનારાયણે સુરતવાસી ભક્તોને નારાયણ મુનિ દેવ આપ્યા અને કહ્યું કે જાઓ આ મૂર્તિ સુરતમાં પધરાવજો અને તમે બધાએ આ સ્વરૂપમાં આસ્થા રાખજો. આ સ્વરૂપમાં રહીને અમે તમારું ભલું કરશું આ લોક અને પરલોક સંબંધી. અને આપણે જોઈએ છીએ મહારાજના એ વચનો આજે સાકાર થયા છે. સુરતમાં જ્યારથી નારાયણ મુનિ દેવ આવીને બિરાજા છે ત્યારથી આ સુરતની દિન પ્રતિદિન ચડતી ને ચડતી જ છે. સુરતમાં જે કોઈ આવીને રહ્યા છે તે સર્વ રીતે સુખી થયા છે. આજે ઘણો બધો સુરતની જનતાને આનંદ છે. તો આ બધા ભક્તો ઉપર મહારાજશ્રી બહુ રાજી છે. હવે મારે જાજુ બોલવું નથી, આપણે મહારાજશ્રીની અમૃતવાણીનો લાભ લેવો છે અને મહારાજશ્રીને જ્યાં સુધી ગમે ત્યાં સુધી મહારાજશ્રી આપણને સત્સંગની વાતો કરશે, દિલની વાતો કરશે. આ તો મને મહારાજશ્રીએ કહ્યું કે મારે ઘણો ટાઈમ છે, હું એટલું બધું નહીં બોલું, મને કે તમે થોડુંક બોલો. એટલે હું બેસી ગયો, મારે રવિ સભા કરવાની જ છે ને, એટલે મહારાજશ્રીના આશીર્વાદ લેશું. પછી મહારાજશ્રીને વડોદરા સભામાં જવું છે એટલે આપણે પ્રેમથી વિદાય આપશું. તો હવે પૂજ્યપાદ મહારાજશ્રીના રૂડા આશીર્વાદ. સહજાનંદ સ્વામી મહારાજની જય.
સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ મહિલા મંદિર વેડરોડ ના દશાબ્દી મહોત્સવ અંતર્ગત આ દિવ્ય અને ભવ્ય સભામાં વ્યાસપીઠ ઉપર વિરાજમાન થઈને આપ સૌને ભગવાન શ્રી સ્વામિનારાયણના દિવ્ય લીલા ચરિત્રોનું શ્રવણ કરાવી રહેલા સંપ્રદાયના સુપ્રસિદ્ધ વક્તા વિદ્વાન સદગુરુ સ્વામી શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી તેમજ આ પ્રસંગે મુખ્ય મહોત્સવના યજમાન, આ સભામાં ઘણા બધા આગેવાન ભક્તો ઉપસ્થિત છે તેમજ શ્રીજી મહારાજના લાડીલા પ્યારા વાલા આપ સૌ ભક્તજનો, આપ સૌને અમારા અંતરના ભાવથી જય સ્વામિનારાયણ. ખરેખર 10 વર્ષની અંદર મહિલા મંદિરમાં વિરાજમાન ઘનશ્યામ મહારાજના પરમ ઐશ્વર્યથી આ સત્સંગનો એક જબરદસ્ત વિકાસ થયો છે અને સ્વામિનારાયણ ભગવાને વારે વારે એ વાતની પુષ્ટિ આપી છે કે હું તો કેવળ મારા પ્રેમી ભક્તના મનોરથને પૂર્ણ કરવા માટે જ અક્ષરધામથી પૃથ્વી પર આવ્યો છું. મહારાજને મન પ્રેમ અને ભાવથી મોટી કોઈ અભિવ્યક્તિ છે નહીં. માટે આજે સત્સંગની અંદર પૂર્વેથી બહેનોએ જે ભાવ અને અભિવ્યક્તિ વ્યક્ત કરી છે આજે એનું દર્શન સુરત શ્રી સ્વામિનારાયણ મહિલા મંદિર વેડ રોડમાં અમને આજે દેખાય છે. ખૂબ સુંદર મજાનો પ્રસંગ છે. કથામાં આવ્યા ત્યારે ઈશ્વરચરણ સ્વામીએ બહુ સરસ મુદ્દાસર આપણને કથાનું શ્રવણ કરાવ્યું. આ સત્સંગનો ઇતિહાસ તપાસીએ તો મહારાજ સમકાલીન સમયથી લઈ એ નંદસંતોની પરંપરામાં રહેલા સંતોએ સતત દિવસ રાત દાખલો કરીને ગામડે ગામડે હરિભક્તોને સત્સંગ કરાવ્યો છે. આથી 200 વર્ષ પહેલાં આપણે સમજી શકીએ કે ગામડાના હરિભક્તોને એટલું બધું જ્ઞાન ન હોય, ત્યારે સરળતાથી સંતો દાખલા સાથે, રમૂજ સાથે, ઉદાહરણો આપીને પણ સત્સંગ કરાવતા. આજે 200 વર્ષે આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે સત્સંગની અંદર બહુ વિકાસ થયો છે, ખૂબ મોટું પરિવર્તન આવ્યું છે, ટેકનોલોજીનો યુગ આવી ગયો છે. ત્યારે ટેકનોલોજીના યુગમાં કદમની સાથે કદમ મિલાવીને સ્વામીએ એક બહુ સુંદર અભિગમ કર્યો છે. વિડીયો પ્રેઝન્ટેશનના માધ્યમથી આપને જુદા જુદા મુદ્દાઓની બહુ સરસ કથા કરે છે. આખો સત્સંગ મારા અનુભવ પ્રમાણે, હું જે સમજ્યો છું એ પ્રમાણે, આખો સત્સંગ સમજણ ઉપર ટકેલો છે. આ સત્સંગમાં જેની સમજણ મોટી છે ને, શ્રીજી મહારાજે એમ કહે છે કે સત્સંગી મોટો છે. આમાં કંઈ ત્યાગી કે ગ્રહસ્થનો કંઈ મેળ ખાય એમ નથી, પણ જેની સમજણ મોટી છે. હવે સમજણ એટલે શું? તો આપણામાં સર્વ પ્રકારની સામર્થ્ય હોય, આપણામાં સર્વ પ્રકારનું જ્ઞાન હોય, આપણામાં સર્વ પ્રકારની એક જેને કહેવાય સત્સંગની અંદર સેવા કરવાથી લઈને તમામ શક્તિ હોય, અને તેમ છતાંય બે હાથ જોડી હજૂરીની જેમ દાસનો દાસ થઈને જે સત્સંગમાં સેવા કરે છે ને, એની સમજણ મોટી છે અને ભગવાન એની પર વધારે રાજી થાય છે. અને એવા ભક્તો મારા સમકાલીન સમયમાં તો ઘણા હતા, પણ આનંદની વાત એ છે કે આ ઘોર કળિયુગમાં પણ આજે સત્સંગમાં એવા અનંત ભક્તોના આપણને દર્શન થાય કે જે દાસના દાસ થઈને આ સત્સંગમાં સેવા કરે છે. એવા કેટલાય ભક્તો અહીંયા પ્રત્યક્ષ આ સત્સંગમાં મોજૂદ છે, આ સભામાં મોજૂદ છે. મહારાજની કોઈ પણ લીલાનું આપણે જો સૂક્ષ્મ રૂપે તપાસ કરીએ તો ભક્તોનો પ્રેમ, ભક્તની ભાવના, એના ઉપર જ આખો ઉત્સવ અને મહારાજ લીલાઓ કરતા. માટે વાલા ભક્તો, આ સત્સંગની અંદર સમજણ બહુ મોટી વસ્તુ છે. સત્સંગની અંદર નિર્માનીપણું થવું એક બહુ મોટી વાત છે. જેણે જેણે આ સત્સંગની અંદર આપણે સત્સંગનો જો એક એક દ્રષ્ટાંત અને ઇતિહાસ તપાસીએ તો જેણે જેણે આ સત્સંગમાં સહન કર્યું છે ને, સૌથી વધારે ભગવાન એમની પર રાજી થયા છે. માટે વાલા ભક્તો, કાયમ સુખ આવે કે દુઃખ આવે, એક મહારાજે ક્યારેય મૂકીએ નહીં, આપણા હૃદયમાંથી ક્યારેય મહારાજ વિસરાય નહીં. આપણને આ સત્સંગ, મહામૂલો સત્સંગ મળ્યો છે. આવા સંતોના યોગે કરીને આપણને આ સત્સંગનો મહિમા સમજાણો છે. દિવસ રાત આ સંતોનો એક જ પ્રયત્ન છે કે કેમે કરીને તમને ભગવાન ઓળખાવા, કેમે કરીને મહારાજ ઓળખાવા. આ પરંપરામાં મળેલો આપણો આ સત્સંગ, આ આપણી વિરાસત, આ આપણો વારસો, આની જાળવણી કરવી, આનું સંવર્ધન કરવું, એ આપણી બહુ મોટી એક જવાબદારી છે. અને વાલા ભક્તો, એ નિષ્ઠાપૂર્વક તમે બધા નિભાવી રહ્યા છો, એટલે અમારે માટે તો આપ સૌને શુભેચ્છા, ધન્યવાદ આપ્યા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી. માટે આ સત્સંગ પ્રેમ ઉપર આધારિત છે, અને આ સત્સંગની ઉપર મહારાજ એની પર જ વધારે રાજી થાય છે કે જે આ સત્સંગમાં સહન કરે છે, જે જતું કરે છે, જે આદરભાવ રાખે છે, જે સંપની અંદર આ સત્સંગ મારો છે, આ સંતો મારા છે, આ હરિભક્તો મારા છે, એવી મારાપણાની ભાવનાથી જે લોકો આગળ વધી રહ્યા છે એની પર મહારાજ ખૂબ રાજી છે. આ પ્રસંગે આપ સૌ ભક્તોને અમારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે, ભગવાનના ચરણોમાં પ્રાર્થના છે. અને અંતમાં આપણા વક્તા આપણને એવા મળ્યા છે, એમણે વ્રત લીધું છે કે આ દેહમાં પ્રાણ રહે ત્યાં સુધી ભગવાન સ્વામિનારાયણના લીલા ચરિત્રો મારે ભક્તોને કાયમ અખંડ સંભળાવવા, એવું એમણે વ્રત લીધું છે. શ્રીજી મહારાજના અતિ કૃપાપાત્ર આધારણ સ્વામી રચિત શ્રી હરિચરિતામૃત સાગર ગ્રંથ, કે જે ખરેખર સાગર જેવડો મોટો ગ્રંથ છે, એમાં ભગવાનના એટલા બધા દિવ્ય લીલા ચરિત્રો છે, અપાર લીલા ચરિત્રો છે. સાગરની ઉપમા અપાય એવો એક ગ્રંથ, અદ્ભુત ગ્રંથ. એમાંથી સ્વામી શોધી શોધીને આપણને સમજાય એવી ભાષામાં, અને ભગવાને સ્વામીને ખૂબ મોટી શક્તિ આપી છે, ખૂબ સરસ ગળું આપ્યું છે, ખૂબ સમજણ આપી છે, અને સમજણનો આપણને લાભ મળી રહ્યો છે. છેલ્લા 2-4 વર્ષોથી કન્ટિન્યુઅસ સવારમાં હરિચરિતામૃત સાગરની સ્વામીની કથા હોય છે. એ કથા દેશ વિદેશમાં રહેતા તમામ ભક્તો એને સાંભળે છે. એના કારણે જેઓની સમજણ કદાચ ઓછી વધતી હોય અને બીજા કોઈ પંથમાં જોડાઈ ગયા હોય, એ લોકો પણ પાછા મૂળ પંથમાં આવે છે, એવી સ્વામીની કથાનો પ્રતાપ છે. મને એનો બહુ આનંદ છે. સ્વામી ઇંગ્લેન્ડની અંદર અને અમેરિકામાં 5 જગ્યાએ એવું બનવા જોવા મળ્યું હતું કે બીજા પંથમાં હોય પણ તમારી કથા સાંભળી અને એમને એવો દ્રઢ ભાવ થયો હોય, એના કારણે મૂળ સંપ્રદાયમાં આવ્યા હોય, એવી સ્વામી તમારી કથા છે, અવિરત છે. આ સત્સંગની અંદર કોઈ પણ વસ્તુ અખંડ થાય ને, જે ભગવાને વાત કરી છે, ઓલી જે અખંડ તૈલ ધારા વૃત્તિ, અથવા તો ભગવાને વાત કરી કે એક આંગળી જેવડી શેર અખંડ વહેતી હોય તો એનાથી ઘણું મોટું પોષણ થાય, એમ તમે સ્વામી જે અવિરત અને અખંડ કથા કરો છો ને, એનું આ પરિણામ છે. માટે ભગવાનને પ્રાર્થના કરું છું, આપે અમારા સ્વાસ્થ્યની ચિંતા કરી અમે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે ભગવાન આપણને ખૂબ સારું સ્વાસ્થ્ય આપે, ખૂબ દીર્ઘાયુષ આપે, આપના દ્વારા અનંત જીવોને ભગવાનનું ખૂબ પોષણ મળે અને સત્સંગનો વાસ્તવિક મર્મ સમજાય. કથા વાર્તા છે ને, બહુ શાસ્ત્રમાં બધી વસ્તુ લખેલી હોય છે. ભગવાને આપણને બુદ્ધિ પણ આપી છે, આપણે વાંચી પણ શકીએ છીએ. વચનામૃત, ભક્ત ચિંતામણિ, હરિલીલા અમૃત હોય, હરિચિતામૃત સાગર હોય, સત્સંગી જીવન હોય, ઘણા ભક્તો એને વાંચે પણ છે, એનો પાઠ પણ કરે છે, પણ આપબળે ઘણી વાતો સમજાતી હોતી નથી. એ જ્યારે વિદ્વાનના મુખેથી, જેને ભગવાનનો અતિશય દ્રઢ મહિમા હોય એના મુખેથી જ્યારે આપણે સાંભળીએ, ત્યારે જ આપણને કથાનો સાચો અર્થ સમજાતો હોય છે. અને સ્વામીનો એ નિરંતર પ્રયાસ છે. અમે સ્વામીના પ્રયાસને ખૂબ ખૂબ બિરદાવીએ છીએ. ભગવાનને પ્રાર્થના કરીએ કે સ્વામી દ્વારા સતત કથા વાર્તાનો પ્રવાહ અવિરત વહેતો રહે. એમની પોતાની સુમધુર એક શૈલી છે, એમની પોતાની ગાયકીની એક બહુ સરસ મજાની શૈલી છે, અને ચોપાઈ બહુ સરસ રીતે પોતે ગાઈ શકે છે. માટે ભગવાન એમને કાયમ સારું દીર્ઘાયુષ આપે, સ્વાસ્થ્ય આપે, એના કારણે સત્સંગની ખૂબ મોટી સેવા થતી રહે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના, અને આપ સૌ ભક્તોને પણ ભગવાન ખૂબ બળ આપે એવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના કરી વિરમું છું. અસ્તુ, જય સ્વામિનારાયણ.
બોલો નારાયણ મુનિ દેવની જય. એકવાર જોરદાર તાળીથી મહારાજનું અભિવાદન કરીએ, જોરદાર તાળી. વાલા ભક્તો, આજે સ્વામિનારાયણ મહિલા મંદિર સુરત વેલ રોડના દશાબ્દી મહોત્સવનો કળશ ચડી ગયો. આજે મહારાજશ્રીએ હૃદયથી આ મંદિરમાં રહેતા બહેનોની સેવાને રાજીથી બિરદાવે છે. આ તો હું એ ખાટી ગયો. આજે મારી સાગર કથાને કળશ ચડી ગયો. ભગવાન સ્વામિનારાયણની મોટામાં મોટી આ કૃપા છે કે મહારાજે આવા આપણને આચાર્ય મહારાજ આપ્યા છે. સૌની સાથે દિલ મલાવી આપણા હૃદયને પ્રેમને સમજીને મહારાજશ્રી આપણા બધાના સત્સંગને પોષી રહ્યા છે. પોતે પોતાનું કષ્ટ નહીં વિચારીને ખૂબ દોડાદોડ કરીને બધાને રાજી કરવાની ખૂબ મોટી મહારાજશ્રી આ સત્સંગની સેવા કરે છે. આપણા દિલમાં એમ થાય કે અમે આ સેવા કરી, અમે આ સેવા કરી. આપ ગ્રસ્ત હરિભક્ત છો તો રૂપિયા દઈને સત્સંગની સેવા કરો છો. અમે સાધુ સંતો છીએ તો કથા કીર્તન ભજન કરી, ભગવાનની વાતો કરીને સત્સંગની સેવા કરીએ છીએ. તો આપણા આચાર્ય મહારાજ બધા પ્રસંગોમાં જઈને હૌના પ્રસંગ શોભાડીને હૌને રૂડે આશીર્વાદ દઈ અને બહુ મોટી સેવા કરી રહ્યા છે. સ્વામિનારાયણ ભગવાન એક એવા અજોડ ભગવાન થયા કે જેણે સંપ્રદાયનું બંધારણ અજોડ બાંધ્યું, અજોડ બાંધ્યું. આ સંપ્રદાયનું બંધારણ જે સ્વામિનારાયણ ભગવાને બાંધ્યું છે એને જોતા જ આપણે એ માની લેવું જોઈએ કે માનવીય બુદ્ધિ આ કામ કરે જ નહીં. અને આ સંપ્રદાયનું જે બંધારણ છે એ જ બંધારણ અંતે સાચું બંધારણ પુરવાર થશે. કોઈને વાત ગમે અગર ન ગમે, પરંતુ સ્વામિનારાયણ ભગવાન હતા. માણસની બુદ્ધિ એ પરમાત્માના કાર્યને સમજી ન શકે એ હકીકત છે. મહારાજે ધર્મકુળમાં આચાર્ય પદ સ્થાપ્યું, મહારાજે શ્રીધરના ત્યાગી સંતોની પરંપરા ચલાવી, મહારાજે સાંખ્યયોગ પાળીને પ્રભુ ભજતી બહેનોની પણ એક પરંપરા મૂકી છે અહીંયા સત્સંગમાં, અને મહારાજે પોતાને હાથે મંદિરો કરીને એમાં દેવો પધરાવ્યા છે, લક્ષ્મીનારાયણ દેવ, નરનારાયણ દેવ, ગોપીનાથજી મહારાજ, અને આપણને સૌને ઉપાસના કરવા, ધ્યાન ધરવા કારણ કારણ ધ્યેય સ્વરૂપ હરિકૃષ્ણ મહારાજ આપ્યા છે. કે શું કરવું શું ન કરવું એને સમજવા શિક્ષાપત્રી આપી છે, અને ભગવાનના મહિમાને ઊંડાણપૂર્વક જાણવા અને ઇન્દ્રિયોંતકરણને જીતી કારણ શરીર બાળી પરમાત્માને વિશે સર્વે વૃત્તિઓ હમ્મી એનું જ્ઞાન આપવા માટે વચનામૃત આપ્યું છે, અને ભગવાનના ચરિત્રો વગેરે માટે સત્સંગી જીવન વગેરે શાસ્ત્રો મહારાજે કરાવ્યા સંતો પાસે એ આપણને આપ્યા છે. હરિચરિતામૃત સાગર જેવા ગ્રંથો આપણી પાસે છે, આવો સંપ્રદાય મારી દ્રષ્ટિમાં બીજો કોઈ આવતો નથી. થોડું તમે પણ વિચારજો. અને એક એક આપણા સંતોને, એક એક આપણા હરિભક્તોના જ્યારે આખ્યાનો વિચારીએ છીએ, જોઈએ છીએ, ત્યારે એમ થઈ જાય છે કે દુનિયા આ વાતને જો જાણે ને તો સ્વામિનારાયણ ભગવાનને, સ્વામિનારાયણના સંપ્રદાય પાછળ ગાંડી થઈ જાય. બહુ મોટી પ્રાપ્તિ થઈ છે આપણને બધાને, બહુ મોટી પ્રાપ્તિ થઈ છે. અને મહારાજે એવા અદ્ભુત બંધારણને બાંધીને આપ્યું છે. આપણે ડાયા થઈ, નિર્માની થઈ, મહારાજશ્રીએ કહ્યું એમ દાસના દાસ થઈ આ સંપ્રદાયમાં જો સેવા કરશું તો અક્ષરધામને પામી જ ગયા છીએ, કલ્યાણ થઈ જ ગયું છે, એ નિર્વિવાદ છે. અદ્ભુત છે આ બધું. આટલી બધી ભગવાને આપણા ઉપર કૃપા કરી છતાંય આ બધી બાબતનો આપણે લાભ ન લઈએ તો આપણે મૂર્ખ ગણાય. આજે મહારાજશ્રી અહીંયા પધાર્યા, બધા સાંખ્યોગી બહેનો, હરિભક્તો ભાઈઓ, ત્રષ્ટિ મંડળોને, અમને સંતો ભક્તોને ખૂબ જ આનંદ થયો છે, ખૂબ જ આનંદ થયો છે. એકવાર ફરીવાર મહારાજશ્રીને તાલીવાદનથી આપણે વધાવીએ, ભગવાન શ્રીહરિને પ્રાર્થના કરીએ કે અમારા ઉપર સદાય મહારાજશ્રીનો રાજીપો રહે, સંતો અને હરિભક્તોનો રાજીપો રહે, હવની મીઠી દ્રષ્ટિ રહે, કોઈનો અભાવ ઉગુણ ન લઈએ, કોઈનો દ્રોહ ન કરીએ, કોઈને અભિમાનને વશ થઈને દુખવીએ નહીં, હવને તમારા સ્વરૂપ સમાન સમજીને હવની સેવા કરીએ અને રાજી કરીએ, એ જ મહારાજશ્રીના ચરણમાં આપણી પ્રાર્થના છે. પૂજ્યપાદ મહારાજશ્રીને જવાનું છે, સભામાં હાજરી આપવાની છે, તો મહારાજશ્રી હવે વિદાય લે છે. આપ યથાવત પોતપોતાનું સ્થાન જાળવી રાખજો. પૂજ્યપાદ મહારાજશ્રી સુખેથી પધારે, અમે બધા બહુ જ રાજી છીએ. બોલો લક્ષ્મીનારાયણ દેવની જય, નારાયણ મુનિ દેવની જય. પધારો. હવે આપણે શિક્ષાપત્રી ભાષ્યની કથામાં, યાને કે રવિ સભામાં આગળ વધશું. વર્ણિવે શરમણીય દર્શન મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેરમુદા ધર્મનંદનમહં વિચિંતયે. હે મુજ પ્રાણના આધાર, મારા સ્વામી સુખના ધામ, આનંદ મૂર્તિ હે પીયુડા, મારા પ્યારા શ્રી ઘનશ્યામ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ નમો નમઃ. અક્ષરધામાધિપતયે કોટિ કોટિ મુક્ત પતયે, શ્રી રાજા ધીરાજાય નમો નમઃ. પરાત પરાય સર્વાધારાય સર્વ પ્રકાશકાય સર્વ પ્રેરકાય સર્વ નિયામકાય સર્વાંતર્યામીને સર્વાવતારીને શ્રી સ્વામી નારાયણાય નમો નમઃ. કારણ કારણ પરમ ધ્યેય સ્વરૂપ શ્રી હરિ કૃષ્ણ મહારાજાય નમો નમઃ જ્ઞાનાનંદે સ્વરૂપાય સદાનંદદાયિને આનંદમૂર્તયે શ્રી સહજાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ કઠિન તપ કારિણે અતિ કૃશ તન્વે એકાકી વનવાસીને કંદ ફૂલ ફલાશીને શ્રી નીલકંઠ વર્ણિ રાજાય નમો નમઃ સાધુ સેવા પરાયણાય અતિ દયાલવે લોજ આશ્રમ વાસીને શ્રી સરજુદાસાય નમો નમઃ બાલરૂપાય મહામનોહરાય મંદમુખહાસાય અતિ કોમલાંગાય મહાસમર્થાય દિવ્યમૂર્તયે શ્રી ઘનશ્યામ મહારાજાય નમો નમઃ આદિ ગુરવે સદગુરુવર્યાય ઉભય દેશ આચાર્યોપરી મહાસામર્થિવાત અખંડ હરિ સ્વરૂપ નિમગ્ન શ્રી ગોપાળાનંદ સ્વામીને નમો નમઃ સત્સંગ માતૃ સાધુતા મૂર્તિ શ્રી મુક્તાનંદ સ્વામીને નમો નમઃ સર્વપરિનિષ્ઠાવતે મહાસમર્થ સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીને નમો નમઃ પંડિત પ્રવર નિત્યાનંદ સ્વામીને કવિ સમ્રાટ બ્રહ્માનંદ સ્વામીને મહાવિદ્વાન તદબી દાસમૂર્તિ સુખાનંદ મુને ત્યાગ વૈરાગ્ય સંપન્ન કૃપાનંદ સ્વામીને ચ નમો નમઃ સિદ્ધમૂર્તિ શતાનંદ સ્વામીને સ્વરૂપાનંદ સ્વામીને ચ નમો નમઃ સમાધિવતે સચ્ચિદાનંદ સ્વામીને સેવકમૂર્તિ સિદ્ધાનંદ સ્વામીને ચ નમો નમઃ મહાસમર્થ વ્યાપકાનંદ સ્વામીને વિદ્વદ્વર યોગાનંદ સ્વામીને ચૈતન્યાનંદ સ્વામીને વ્યવહાર કુશલ આનંદાનંદ સ્વામીને ચ નમો નમઃ વૈરાગ્યમૂર્તિ નિષ્કુળાનંદ સ્વામીને વચન સિદ્ધ ભાઈ શ્રી રામદાસ સ્વામીને પ્રેમમૂર્તિ પ્રેમાનંદ સ્વામીને ત્યાગમૂર્તિ ભાઈ આત્માનંદ સ્વામીને ચ નમો નમઃ ગ્રંથ લેખક આધારાનંદ મુનિયે મમ મોક્ષદાતૃ સદગુરુવર્ય મમ ગુરુ શ્રી રાધારમણ સ્વામી ચરણ કમલેભ્યો નમો નમઃ પરમ ભક્ત દાદા ખાચરાય નમો નમઃ સર્વધામસ્ત સર્વમુક્તેભ્યઃ પ્રગટ સર્વ સાધુ હરિભક્તેભ્યો નમો વાલા ભક્તો શ્રી સ્વામિનારાયણ મહિલા મંદિર વેરડોળ સુરત આયોજિત પીવડા ઘનશ્યામ મહારાજનો આ દશાબ્દી મહોત્સવ ચાલુ છે. વિક્રમ સંવત 2070માં મહાવદ પાંચમથી ફાગણ સુદ પડવા સુધી 11 દિનાત્મક આ મહોત્સવ થઈ ચૂક્યો છે. હવે અર્થાત તારીખ 20 ફેબ્રુઆરી 2014 થી તારીખ 2 માર્ચ 2014 સુધી આ દશાબ્દી મહોત્સવ ચાલશે. આજે મહાવદ 8મ તારીખ 23 ફેબ્રુઆરી 2014 ને રવિવાર છે.
સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ
વિનંતી છે. આપણે ઉભા થઈને બધા ધૂન બોલીએ, જરા પગ આપણા હરકત થઈ જાય. ભાઈઓ બહેનો બધા ઉભા થઈને પીવડા ઘનશ્યામને રાજી કરવા ભાવથી ધૂન બોલશું.
સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
વાલા ભક્તો, આજે આપણે સુરત વેલ્લોર મંદિરમાં બિરાજમાન વાલા ઘનશ્યામ મહારાજની સાનિધ્ય દશાબ્દી મહોત્સવમાં આ રવિ સભામાં શિક્ષાપત્રીની કથામાં માત્ર ભગવાનની એક જ આજ્ઞા ઉપર ચર્ચા કરવી છે. 37મા શ્લોકની છેલ્લી આજ્ઞા, 37મા શ્લોકમાં 3 આજ્ઞા છે, એમાં 2 આજ્ઞાની ચર્ચા ગત રવિસભામાં થઈ ચૂકી છે. છેલ્લી 1 આજ્ઞા બચી છે. પ્રથમ શ્લોક ગાન કરી લેશું.
ગુરુદેવ નૃપેક્ષાર્થમ ન ગમ્ય મૃક્ત પાણી, ગુરુદેવ નૃપેક્ષાર્થમ ન ગમ્ય મૃક્ત પાણી, ગુરુદેવ નૃપેક્ષાર્થમ ન ગમ્ય મૃક્ત પાણી, ગુરુદેવ નૃપેક્ષાર્થમ क्षार्थम न गम्यम रिक्त पाणी भी
गुरु देवेक्षार्थम न गम्यम रिक्त पाणी
विश्वासघातो नो कार्य
विश्वासघातो नो कार्य
विश्वासघातो नो कार्य
विश्वासघातो नो कार्य
श्लाघा स्वमुखेन च
गुरुदेव ने राजा ने दर्शन ने जाऊ त्यारे खाली हाथी न जाऊ ये बात अपने आवी गई अने कोई नो विश्वासघात न करवो ये बात पण आवी गई हवे बात रही छे स्वश्लाघा स्वमुखेन न कार्या बराबर ध्यान देजो आ एक ज आज्ञा જો આપણે પાળીએ તો દુનિયા આખી આપણને મોટા પુરુષ જાણી આપણાથી અતિશય પ્રભાવિત થઈને હૃદયથી વંદન કરે આ આજ્ઞામાં એટલી તાકાત છે એવું મારું માનવું છે ગજબની આજ્ઞા છે અદ્ભુત છે આજ્ઞા આજ્ઞામાં આપણે ઊંડા ઉતરવું છે આ આજ્ઞાને આપણે બરાબર ચરચવી છે આ આજ્ઞા હું કહેવા માગે છે શા માટે આ લખ્યું છે આનું હું ફળ મળે આનું હું ફળ ન મળે આ કેવી રીતે પાળવી જોઈએ કેવી રીતે ન પાળવી જોઈએ આ બધી વાત આપણે સારી રીતે આમાં વિચારવી છે બધા ધ્યાનથી સાંભળો સ્વશ્લાઘા સ્વમુખેન ચ એવું આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં લખ્યું એનું ગુજરાતી પોતાના વખાણ પોતાના મુખે કરવા નહીં આટલું એનું ગુજરાતી થાય પોતાના વખાણ પોતાના મોઢે ન કરવા હવે એની વ્યાખ્યા કરું છું પ્રશ્ન એવો ઊભો થાય છે કે સ્વ વખાણ કોને કર્યા કહેવાય આપણે આપણા મોઢે આપણા વખાણ કર્યા એ કેમ જાણવું કેમ ખબર પડે કે આ આપણે આપણા મોઢે આપણા વખાણ કર્યા આને કહેવાય સ્વ વખાણ બરાબર ધ્યાનથી સાંભળજો આ એક આજ્ઞા એવી છે કે આ લોકમાં આપણને સુખી રાખે એટલું નહીં સુખી તો રાખે જ પણ આપણને શોભાડે બહુ આબરૂદાર બનાવે વજનદાર બનાવે અને શોભાડે વજનદાર બનાવે એટલું નહીં આપણા અહંકારને ઓગાળી નિર્માનીપણાનો દાસત્વપણાનો ગુણ પ્રદાન કરે અને પરમાત્મામાં હેત કરાવીને ભગવાનના ધામમાં પુગાડી દે એટલું બધું દૈવત ધરાવે છે આ એક આજ્ઞા તો સ્વવખાણ કોને કર્યા કહેવાય તો સ્વ સ્વીય મિથ્યા માનાર્થે સ્વ સ્વીય સ્વમુખ પ્રશંસા કાર્યા વા કારણ્યા પોતાની અને પોતાનાની જે આપણે પ્રશંસા કરીએ છીએ એની પાછળ આપણું મિથ્યા માન વધારવા માટે આપણે જો આશય હોય અને કાંઈ પણ આપણે બોલ્યા તો એને કહેવાય સ્વવખાણ પોતાનું માન વધે યા પોતાના માણસો જે હોય એનું માન વધે એનું માન વધારવા માટે આપણે જે કાંઈ એની વડાઈ ગાઈએ હારપ ગાઈએ ગવડાવીએ આનું નામ આત્મશ્લાઘા કહો સ્વપ્રશંસા કહો, જે કેવું કહો. થોડો વિસ્તારથી પોતાની આપવડાઈ દેખાડવા, પોતાનું મિથ્યા માન વધારવા, પોતાના ગુણો, પોતાની સામર્થ્ય અને પોતાના કાર્યોના પોતે પોતાના મોઢે વખાણ કરવા અથવા પોતાના માણસો પાસે વખાણ કરાવવા, તેમજ પોતાના કુટુંબીઓને કે પોતાના શિષ્યોને પોતે જ વખાણે યા બીજા પાસે વખાણ કરાવડાવે એને કહેવાય આપ વખાણ, આત્મશ્લાઘા, સ્વપ્રશંસા. જો આવું થતું હોય તો આપણે ચેતવાની જરૂર છે. અને આ આજ્ઞા પાળનારા બહુ જ ઓછા છે, બહુ જ ઓછા. જવલ્લે ક્યાંક આ આજ્ઞાનું પાલન થતું હોય તો, નહીતર દેખાતું જ નથી, નથી દેખાતું. ભૂલી જ જવાય છે આ આજ્ઞા પાળવાની. બીજી વાત, શુભ કર્મોની જાહેરાત કરાવવી એ પણ આત્મશ્લાઘાનો એક ભાગ છે. અમે આવું કર્યું, અમે આવું કર્યું, અમે આવું કર્યું, અમે આવું સારું કર્યું, એ જે બધાને જણાવવું પોતાનું મિથ્યા માન વધારવા માટે, એ પણ આત્મશ્લાઘા છે, એનો જ એક ભાગ છે. દાનવીરો એને કે દાતાઓ, ડોનરો, આયોજકોને અને સભાપતિઓને પ્રેશર કરી કરીને પોતાના વખાણનો ઢોલ ટીપાવે છે. આપણે બધે જોઈએ, એ આપ વખાણ નથી તો શું છે? જ્યાં જ્યાં દાન દીધા પછી તકતીઓ લગાવવામાં આવે છે, તકતીઓ મરાવે છે ને દાતાઓ, એ પણ આપ વખાણ છે. તકતીઓ બધી આ આજ્ઞા લોપ્યા પછી લખાય. આજ્ઞા પાળવી હોય તો તકતી મારી શકાતી નથી. શિક્ષાપત્રીની આ આજ્ઞા લોપ્યા પછી જ પાટિયું સડે, એ પહેલાં ચડે નહીં. જેણે જેણે પોતાના દાનની જાહેરાત માટે તકતીઓ લગાડી છે એ બધાએ આ આજ્ઞા લોપેલી છે. વાલા ભક્તો, એટલે મેં કીધું કે આ આજ્ઞા પાળવી ઘણી કઠણ છે. હકીકતે તો કોઈને ગમતું નથી હોતું તકતી લગાડવું. કોને? દાન લેનારાને. લેનારાને, દેનારાને તો ગમે જ તે પોતાનું નામ આવે તકતી લાગે, પણ જે દાન લે છે, જે સંસ્થાવાળા, મંદિરવાળા, એને કોઈને હકીકતે દાતાઓની તકતીઓ મારી મારીને દિવાલો ભરી દેવાનું ગમતું નથી. એક જગ્યાએ તો શ્રીજી મહારાજનું બાંધેલું મંદિર એના પથરા કોતરીને તકતીઓ સોટડી, જગ્યા નહોતી ને, તે કાપી નાખ્યા મંદિરના શિખરના પાણા અને પથરો સોટડ્યો. બોલો કેટલું આશ્ચર્ય કહેવાય, આ કેટલું આશ્ચર્ય કહેવાય. નથી ગમતું, પરંતુ દાન દેનારાને જો એ રીતે રાજી ન રાખે તો તેઓ કાંઈ આપતા હોતા નથી. આ કપાણ છે, કહટામણ છે, માટે ન છૂટકે આ કરવું પડે છે, સહેવું પડે છે, તમને દાતાઓને સહન કરવા પડે છે. જેમ માં હુવાવડી સહન કરે એમ. ન જાણતા હો તો જાણજો, હું નગ્ન સત્ય કહું છું. એક જગ્યાએ હું ગયેલો, તે મંદિરના દરવાજા કરેલા, તે દરવાજામાં આમ ગોલ કરીને ડોનરનું નામ લખ્યું, મોટી પતરાની પટ્ટી મારી સ્ટીલની, તે આપણે દર્શને ઊભા રહીએ ને એટલે આંખમાં એ પટ્ટી જ આવે, દેવનો આવે, હાવ આડી પટ્ટી, હાવ હજી તમારે જોયું હોય મારી હારે હું બતાવું તમને. એટલી હદે દાન દેનારાઓને આસક્તિ હોય છે અને લેનારાઓની કઠણાઈ હોય છે કે એમ કર્યા વગર એને કોઈ બીજું દેનારું હોતું નથી. આ આજ્ઞા આટલી હદે હાવ ખુલ્લમ ખુલ્લી લોપાય છે. એક ઉત્સવમાં હું ગયેલો, ત્યાંના સભાપતિ મારી આગળ આવીને કહે છે કે હું તો હેરાન થઈ ગયો છું. મેં શું થયું? તો કે કોઈ દી આવા ઉત્સવમાં સભાપતિ પણ ન કરવું. મેં પણ થયું હું? તો કે ચીઠીઓ ઉપર ચીઠીઓ અમુક અમુક મોકલ્યા જ કરે છે કે અમારું તમે પૂરું હજી બોલ્યા નહીં. આમ બરોબર લડાવીને અમારા વખાણ કરીને અમારું દાન જાહેર કર્યું નહીં, તમે એમનામ અમારા કાર્યોને કાંઈ તમે વર્ણવતા નથી. તે કહે છે હું તો હેરાન થઈ ગયો છું. ઘડી ગોલ્યાના પ્રેશર આવે ને ઘડી ગોલ્યાનું પ્રેશર આવે, ઘડી ગોલ્યાનું પ્રેશર આવે કે અમારું બોલો, ઘડી ગોલ્યા કે અમારા વખાણ કરો, ઘડી ગોલ્યા કે હજી અમારી કંઈક જાહેરાત કરો, વખાણ કરો. મને કે કરવું હું આનું? મેં આનું કાંઈ થાય નહીં, આમાં કાંઈ ન થાય, પીડા ભોગવો. મેં કીધું બીજું હું? દરેક સત્સંગ સમાજ કાન ખોલીને સાંભળે, મારી વાત સાંભળીને તમને ઘણું બધું આશ્ચર્ય થશે. કાનમાં કીડા પડ્યા હોય એવું થશે, ખોપરી હલવા માંડશે અને મુશ્કેલીઓ ઘણી થાય. પણ મારે તો વાંચવામાં આવ્યું છે ને કીધા વગર છૂટક્યો જ નથી. સુધરવાના હોય સુધરી જાય અને ભાંગવાના હોય ભાંગી જાય, પણ ભાગવાના હોય જાય, પણ કીધા વગર મારે હાલે એવું નથી. આપણી ભૂલ આપણે નહીં સમજીએ તો કોણ બીજો આવીને કહે? આપણે આપણા વખાણ ક્યારે કર્યા કહેવાય, કોને કર્યા કહેવાય? દાખલા તરીકે મારામાં આવા ગુણો છે, મારામાં આવી સામર્થ્ય છે, અમે આવા કાર્યો કર્યા છે, મેં આવા કાર્યો કર્યા છે, અમે આવા કાર્ય કરીએ છીએ, અમારા છોકરા એટલે અને મારી પત્નીની તો શું વાત કરો, મારા મા બાપ એટલે મારો ભાઈ બહુ મહાન છે, મારા શિષ્યોની શું વાત કરવી. ક્યાંય નમળે આવા જોયા? અમારું ગ્રુપ ઓહો સૌથી મહાન, વગેરે વગેરે. જે આપણે બકવાસ કરીએ છીએ એ બધો જ બકવાસ આ આગીને તોડે છે, આ આગીને લોપે છે. હવે તમે કહેશો કે આમ તો બધે આવું બધું બહુ સંભળાય છે, તો શું બધા આગીના જ લોપે છે? ના, અપવાદ કહું છું કે કોઈના પૂછવાથી આપણે કોઈને આપણા કાર્યોની કે ગુણોની કે સામર્થ્યની જાણ કરીએ, એને પૂછ્યું એટલે કરી, એ આત્મશ્લાઘા નથી. અપવાદો કહું છું, અથવા તો પોતાના દ્રષ્ટાંતથી વૃત્તાંતથી કેવળ સૌના ભલા માટે તેને બળ પ્રેરણા મળે એવા જ હેતુથી મોટા થવા કે મહાન ગણાવા નહીં, પણ એને કંઈક હામાને ફાયદો થશે એવી માત્ર પરોપકારની ભાવનાથી જો કોઈને સ્વવૃત્તાંતથી વાત કરી તો એ આત્મશ્લાઘા નથી. જેમ કે કોઈ બાપ પોતાના દીકરાને કહે કે બેટા અમે આવી રીતે દિવસો કાઢ્યા છે, અમે અને આપણા દાદા દાદી તારી બા 3 વાગે ઉઠતા, અહીંથી આટલા કિલોમીટર છેટું ખેતર, ત્યાં અંજવાળું નથી હોય ત્યાં પોકતા અને કામ કરતા, એમ કરીને તમને મોટા કર્યા છે. આ આત્મશ્લાઘા નથી, સ્વપ્રશંસા નથી. આ છોકરાઓને જાગૃતિ થાય, એને સાચો ખ્યાલ આવે કે કઈ રીતે ઘર હંકાય, એના માટેની પ્રેરણા છે. કોઈ બાપ માં દાદા દાદી આવી વાત કરે તો કોઈ છોકરા પરિવારવાળા ભૂલ ન કરશો કે આ તો પોતાના વખાણ કરે છે, વખાણ નથી એ. પછી કોઈ ગુરુ પોતાને શિષ્યને એમ કે અમે ભગવાનને રાજી કરવા આટલા ઉપવાસ કર્યા, આટલા ચાંદ્રાણી કર્યા છે, તમે કંઈક કરો, અમે હાલીની યાત્રા કરી છે, અમે અમારા ગુરુની આમ સેવા કરતા, અમે રાત દિવસ ગુરુ આજ્ઞાથી આમ ભણ્યા હતા, કોઈ સગવડતા નહોતી અને ગામડા ફરતા વગેરે વગેરે, તો એ આત્મશ્લાઘા નથી, ગુરુ આપ વડાઈ નથી કહેતા, એના શિષ્યને એક સાચો માર્ગ શું છે, કેવી રીતે બધું કામ કરાય, કેવી રીતે કરવું જોઈએ એનું પ્રેક્ટિકલી પોતાના વર્તાંત ઉપરથી સમજાવે છે. માટે એ આત્મશ્લાઘા નથી, પોતાની પ્રેરણાદાયી હકીકતો છે, માટે એને આપ વખાણ ન કહેવાય. અથવા માનના સ્વાદ વિના, સાંભળજો શબ્દ, માનના સ્વાદ વિના જરૂર પડે સ્વ પર હિતાર્થે સ્વીયજન સત્પરિચય આપવો તે પણ વખાણ નથી. માનના સ્વાદ વિના જ્યારે જરૂર પડી હોય ત્યારે પોતાના અને પારિકા હિત અર્થે પોતાનો અથવા તો પોતાના માણસોનો સાચો જેવો છે એવો એને પરિચય આપવો કે હું તો આટલું ભણ્યો છું, આ વાતમાં નિપુણ છું, એ વખાણ નથી. છેલ્લે અપવાદોની વાત વિશેષ કરીશ, દષ્ટાંત સાથે જોઈશું અંતમાં. વાલા ભક્તો, મેં કહ્યું એમ આ આજ્ઞા જવલ્લે કોઈકનાથી જ પડે છે, બાકી થોડા ઘણા અંશે તો મોટા ભાગના સારા કહેવાતા સજ્જનોથી પણ આ આજ્ઞા લોપાઈ છે. હવે ધ્યાનથી સાંભળજો, સવાલ એવો ઊભો થયો કે આ આજ્ઞા નથી પડતી એનું કારણ શું, શું કારણ છે? ભગવાનનો મહિમા છે, આપણને ભગવાનને જાણીએ છીએ, ભગવાનની કરેલી આજ્ઞા છે, શિક્ષા પત્રીની છે, છતાં આપણે પાળી નથી શકતા, પાળતા નથી, એનું કારણ શું, કેટલા કારણો છે? તો વાલા ભક્તો, મારી દ્રષ્ટિએ મેં 5 કારણ તારવ્યા છે, ધ્યાનમાં લેજો. 1, માન પ્રિયતા. આપણને માન બહુ ગમે છે, માનની આસક્તિ છે. બીજું કારણ, અધીરાઈ, ધીરજ નથી આપણને. ત્રીજું કારણ, મિથ્યા અભિમાન પોષવું. ચોથું કારણ, અજ્ઞાન છે આપણામાં. અને 5મું કારણ થોડું વિચિત્ર છે, કોઈકને હલકા બતાવવાની વૃત્તિ, કોઈકને હલકા બતાવવાની વૃત્તિ. આ 5 કારણ છે. એક એક કારણની થોડી વ્યાખ્યા કરી લઈએ. માન પ્રિયતા એટલે શું? તો કે જીવ માત્રને માન બહુ વાલું છે, બહુ માન ગમે. માન મેળવવા, મોટો થવા, મહાન દેખાવા જીવ કાંઈનું કાંઈ કરે છે, અને એટલા માટે જ આ આજ્ઞા લોપે છે. બહુ વાલું છે માન. નાના છોકરાને તે માન બહુ ગમે, બુઢાને માન બહુ ગમે. માનની આસક્તિ ન હોય, જેને માનની ન પડી હોય, એવા મોટા પુરુષો આ દુનિયામાં ક્યાં લેવા જવા? માન ભૂખ્યું આખું જગત છે, હે, ભૂખી ભૂતાવળની જેમ આખું જગત માન હારું હડ્યું. જેવું થોડુંક અંધારું થાય ને એટલે ઉંદરડા વગેરે નિશાચરો તરત બહાર નીકળે ને ખાવા હારું આમથી આમ, આમથી આમ રાતમાં રખડ્યા કરતા હોય. એમ માણસો માન મેળવવા હારું, મોટા દેખાવા, હારા થાવા દેખાવા રખડ્યા જ કરે છે રાતથી. એને એક જ તાન રહેશ, કેમ મોટા થવું ને કેમ આપણે બધા આમ આપણી સામું જોવે ને આપણો મોભો પડે, અને હવ ને કેમ ને એમ દેખાય કે આ બધું મેં કર્યું છે એમ. અને દુનિયા પોતાના કર્તવ્યને જાણે તો જ કર્તવ્ય સફળ થયું એમ માને છે, ને જો કોઈ ન જાણે તો એમ થાય કે આપણે કર્યું આટલું બધું પણ કોઈ જગતમાં જાણ્યું જ નહીં, હાલો આપણું પાણીમ ગયું. પ્રભુએ નહીં જાણ્યું હોય? પ્રભુને દેખાડવા કોઈ દી કાંઈ કર્યું નહીં? દુનિયાને દેખાડવા જ અડિયું દેવાની? જેના આપણે છીએ, જેને આપણને જન્મ આપ્યો છે, જેને બુદ્ધિ આપી, શક્તિ આપી, અરે એટલે જ આ બધું કરી શકીએ છીએ. એને દેખાડવા, એને ધ્યાનમાં લાવવા કાંઈ નહીં કરવાનું. દુનિયા જાણે તો જ આપણું સફળ, નહીં તો નિષ્ફળ. બહુ વિચારવા જેવી વાત છે, અતિ વિચારવા જેવી વાત. માન પ્રિયતા આ આજ્ઞા લોપવાનું પ્રથમ કારણ છે. બીજું અધીરાઈ, ધીરજ રહિત પણ જીવને બીજા પોતાના જે સારું ને સાચું છે તે જાણશે કે નહીં. હ, બીજા પોતાનામાં જે સારું છે જે સાચું છે એને જાણશે કે નહીં જાણે, મને બધા ઓળખશે કે નહીં, મોટો માનશે કે નહીં, ક્યારે બધા જાણશે, ક્યારે બધા મને મોટો માનશે, એમ ગાંઘો થઈ જાય જીવ. પણ ધીરજ નથી રહેતી, માટે અધીરાઈ નામનો જે પોતામાં દુર્ગુણ છે એને લઈને આપ વખાણ કરવા સોટી પડવું પડે છે, કાં કરાવડાવવા પડે છે. ત્રીજું કારણ મિથ્યા અભિમાન. જીવને ઘણીવાર ખોટું અભિમાન હોય છે કે મારા જેવું કોઈ નથી, હું જ સાચો છું, હું જ શ્રેષ્ઠ છું, હું જ સમજુ છું, હું જ સમર્થ છું, હું ગુણિયલ છું, મારા કે અમારા જેવા કાર્યો કોઈથી થાય નહીં. હું વાત કરો છું, હ, અમે આવા આવા કાર્ય કર્યા છે પણ હજી બીજાને એની ખબર નથી. ખબર પાડું તો મને કે અમને બધા મહાન માને, લે હું ખબર પાડું તો બધા મને ને અમને મહાન માને એવી આશા રહે છે, એથી આપ વખાણ થાય છે, મિથ્યા અભિમાનની આશા રહે છે. ચોથું અજ્ઞાન. કેવી રીતનું અજ્ઞાન સાંભળજો, જીવને એ જ ખબર નથી કે માન અપાવનાર તો સદગુણો છે, સત્કાર્યો છે, સત્સામર્થ્ય છે, પણ તેમનું સ્વમુક્તિ વર્ણન નહીં. હો, હા, આપણને જે દુનિયામાંથી માન મળે છે આપણા સદગુણોને લઈને, સત્કાર્યોને લઈને, સારી સામર્થ્યને લઈને મળે છે. આપણે આપણે મઢે આપણા વખાણ કરવા માંડીએ એટલે લોકો આપણને માને છે એવું નથી. મૂંગા હોય ને તોય માને, કાંઈ ન બોલીએ ને તોય લોકો છે ને આપણને માને મોટા, કેમ જે આપણું કાર્ય જ બોલે, આપણા ગુણો બોલે, આપણે બોલવાની જરૂર નથી પણ આપણે રહેવાતું નથી. વળી જીવને એ પણ ખબર નથી કે આમાં નુકસાન છે, આપણે આપણે મોઢે આપણા વખાણ કરીએ એમાં નુકસાન છે એની એને ખબર નથી. માટે આ ચોથું કારણ અજ્ઞાન કહું છું. કેમ જે જે મનુષ્ય પોતાના સદગુણાદિનું વર્ણન કરવા માંડે છે તે પોતાના વાસ્તવિક સદગુણાદિમાં આપઓળાઈનો મોટો દુર્ગુણ ઉમેરે છે, તેથી લોકોના મનમાં તેવા સદગુણાદિ તરફ માન પેદા થતાં પહેલાં તેની આપવળાઈને કારણે ઉલટાની અરુચિ જન્મે છે, નફરત પેદા થઈ જાય છે, અને એ અરુચિમાં સદગુણાદિની કિંમત અંકાતી નથી. કોઈ માણસ આપણી આગળ આવીને એની સાચી જ જે કાંઈ મહાનતાન ગુણો ને સત્કાર્યો હોય એના વખાણ કરવા માંડે, પણ એ જ્યારે વખાણ કરતો હોય ને ત્યારે એમાં આપવળાઈ ભળી જાય છે, એટલે સાંભળનારાને તરત જ દુર્ગંધ આવે છે. એટલે એનું સાંભળીને એના પ્રત્યે માન થતા પહેલા તો ઘૃણા થઈ જાય છે, અરુચિ થઈ જાય છે, નફરત થઈ જાય છે કે ભાઈ તમે કાર્ય સારું કર્યું એનો વાંધો નહીં, પણ આટલા બધા હું તમે આપ વખાણ કરો છો, બધા એ કરે જ છે ને કામ, પણ તમારે જેટલો કોઈ ઢોલ ટીપતો નથી પોતાના મોઢે, આવું થઈ જશે. માણસમાં સારા ગુણ આદિ હોય, સાંભળજો, હોય સારા ગુણ હોય, અને જો હોય જ તો તે છુપા રહેતા જ નથી. જો સારા ગુણ હોય તો તે છુપા રહેતા જ નથી, પણ જે કોઈ અધીરાઈથી પોતાના સદગુણ આદિની જાહેરાત માટે પ્રયત્ન કરે છે અથવા ઓછા સદગુણ આદિને વધારે બતાવવા ઈચ્છે છે ત્યારે તે પોતાના વખાણ કરવા પ્રેરાઈ જાય છે, આપ વખાણ આપ વડાઈ કરવા મંડી પડે છે. આવા પ્રયત્ન આત્મશ્રદ્ધા હીણા માણસો કરે છે અથવા તો મિથ્યા અભિમાની માણસો હોય એ જ કરે છે. જે લોકોને પોતાનામાં આત્મશ્રદ્ધા હોય કે મારું જે સારું છે એને આજ નહીં તો કાલ દુનિયા જાણશે જ, મને વિશ્વાસ છે, મારે એ માટે કાંઈ હવાત્યા મારવાની જરૂર નથી, તો એને આત્મવખાણ કરવાની કાંઈ જરૂર જ નથી પડતી. પણ જે આત્મવિશ્વાસ વિહોણા છે ને એને બિચારા નથી રહેવાતું, અને જે મિથ્યા અભિમાની માણસો છે એને આપ વળાઈ કર્યા વગર નથી હાલતું. જે સત્સંગમાં રહીને સારા થવા ઈચ્છનારને શોભારૂપ નથી,
આપ વખાણ સત્સંગીને શોભારૂપ નથી, ઇષ્ટ પણ નથી, એટલે કે સુખદ નથી. પરંતુ આ રીતની એને સમજણ ન હોવાથી તે આત્મશ્લાઘા કરે છે. આ રીતનું છે તકલીફ, સમજણ જ નથી કે આ ખોટું છે, નુકસાન છે. હવે પાંચમું કારણ, કોઈકને હલકો બતાવવાની વૃત્તિ, એની વ્યાખ્યા કરું છું. ઘણી વખત આપણને ખબર પણ નથી હોતી કે બીજાને હલકા બતાવવા યા હલકા કરવા આપણે આપણા વખાણ કરવા લાગતા હોઈએ છીએ. ખબર ન હોય પણ અંદર એવું હોય કોકને હલકા ચિત્રવા, એટલે આપ વડાઈ થઈ જાય. કેટલાક માણસો પોતાની પ્રશંસા સીધી રીતે નહીં પણ આડકતરી રીતે ચતુરાઈથી કરનારા હોય છે. આહા નવીન ઈકડમ ટીકડમ છે. હા, કેટલાય માણસો પોતાના વખાણ સીધી રીતે નહીં પણ આડકતરી રીતે ચતુરાઈથી કરતા હોય છે. તેની વાણીમાં બીજાની ગૌણતા અને પોતાની શ્રેષ્ઠતા દર્શાવવાના પ્રયત્નો હોય છે. આ પણ આત્મશ્લાઘાનો જ પ્રકાર છે અને હલકો પ્રકાર છે આ આત્મશ્લાઘાનો મેલો. ટૂંકમાં બીજાને હલકા ચિતરવાની આ વૃત્તિ છે તે તજવા યોગ્ય છે. કેમ જે તેવી વૃત્તિને કારણે વ્યક્તિથી આ આજ્ઞા લોપાઈ છે. આપણે આજ્ઞાની વ્યાખ્યા બતાવી, આ આજ્ઞા લોપાવવાના કારણ બતાવ્યા. હવે આ આજ્ઞા લોપાય છે એનું જે આપણને કુફળ મળે છે એ બતાવું છું. શું શું નુકસાની થાય છે આ આજ્ઞા લોપવાથી એ કહું છું. જેને પોતાના વખાણ કરવાની ટેવ હોય, ધ્યાનથી સાંભળો, જેને પોતાના મોઢે પોતાના વખાણ કરવાની ટેવ હોય યા તો બીજાને કઈ કઈને પોતાના વખાણ કરાવતો હોય, તેમાં અન્યને પોતાનાથી હલકા બતાવવાની વૃત્તિ ન હોય તોય સ્વાભાવિક જ એવી વૃત્તિ થઈ જાય છે. આ બહુ મોટું નુકસાન છે. બીજાને હલકા બતાવવાની વૃત્તિ એને ન હોય ને તોય થઈ જાય છે લાંબે દાડે. પરિણામે એવી વૃત્તિ નિંદક બની જાય છે અને છેલ્લે એ માણસ બીજાની નિંદા કરનારો બની જાય છે. માટે શાસ્ત્રમાં કહેલું છે કે પારકી નિંદા અને પોતાની પ્રશંસા એ બંનેથી પોતાના પુણ્યનો નાશ થાય છે. પારકી નિંદા કરવાથી અને પોતે પોતાના મોઢે પોતાના વખાણ કરવાથી પુણ્યનો નાશ થાય છે. માટે એ ધંધો ન કરવો. આ બહુ મોટું નુકસાન થાય છે અને આપણે આ બધું નુકસાન કાયમ માટે વોરી લેતા હોઈએ છીએ, કરતા જ હોઈએ છીએ. માટે સાચા હોશિયાર વેપારી નથી આપણે. સાચો હોશિયાર વેપારી આવું નુકસાન ન કરે. પણ એને જ્ઞાન નથી એટલે નુકસાન થાય જ. બહુ મોટું આ નુકસાન છે. તેથી સ્વપ્રશંસા યા પરનિંદા બેમાંથી એક પણ ન કરવું. ન પોતે પોતાના મોઢે પોતાના વખાણ કરવા, ન પોતે પોતાના મોઢે કોકની નિંદા કરવી. આ મોઢું આપણા વખાણ કરવા અને કોકની નિંદા કરવા ભગવાને આપ્યું જ નથી. આ જીભ, આ વાણી આપણે આપણા વખાણ કરવા અથવા કોકની નિંદા કરવા માટે ભગવાને દીધેલ નથી. વાત સમજી જવાની જરૂર છે. અને આ બે કામ ન કરીએ, સ્વ વખાણ ને પર નિંદા રૂપ બે કામ ન કરીએ તો હાવ નવરા થઈ જાય. લગભગ બોલવાનું રહે જ નહીં, બંધ થઈ જાય હાવ. સતત હરિનામ જપ થાય ખરો કરવો હોય તો. ધ્યાન દો, એક ગુરુએ એના શિષ્યોને એટલું કીધું કે તમારે કોઈની નિંદા કરવી નહીં. ત્યારે બધા શિષ્યો એ કાર્ય બોલ્યા કે ગુરુજી તો અમારે કરવું શું? હે, તો કરવું શું? અને એક સવાલ હું તમને પૂછું, બહુ રિયલી કથા કરું છું, હાર્ટલી ઠેઠ હૈયારે ઘાંટી જાય એવી કથા બોલું છું. તમને હમણે ઘા હે, તમને એક પ્રશ્ન પૂછું કે તમે એક બે દિવસ એવું નક્કી કરો કે જે શબ્દની અંદર, જે વાતની અંદર મારા કે મારા માણસોના વખાણ આવે એ મારે નથી બોલવું, અને મારા મુખમાંથી નીકળતા જે શબ્દોમાં કોકની નિંદા આવે એ મારે નથી બોલવું. બે ચાર દિવસ આવું નિયમ લઈને અભ્યાસ કરો તો પછી બોલવાનું કેટલું રહેશે જોજો. બન, કારણ કે કોકનું આપણે કઈ વાંકું બોલી ન હોય, આપણે આપણું કઈ સારું બોલી ન હોય કે પછી બોલવું હું. આપણે જ્યારે જ્યારે મુખ ખોલીએ છીએ અને કાંઈક બોલીએ છીએ ત્યારે એ જ ભાવથી બોલીએ છીએ કે હું હારો છું, હું મહાન છું, ગુણિયલ છું, અમે આ કર્યું છે. કેમ તમે કોઈ દુનિયાવાળા સમજતા નથી, જાણતા નથી, અમને માનતા નથી? અને જ્યારે જ્યારે, અથવા આ ભાવ ન હોય તો, જ્યારે જ્યારે આપણે મુખ ખોલીએ છીએ, જીભને હલાવીએ છીએ અને બોલીએ છીએ ત્યારે ત્યારે મોટે ભાગે આવડો આ બરોબર નથી ને, આવડો આ બરોબર નથી ને, આને આમ ન કરવું જોઈએ ને, આની આ ભૂલ છે ને, આમાં આ ખામી છે ને, એના પેટમાં આમ છે ને, નકામો છે ને, તેમ છે ને, ફલાણું છે ને, ટીકડું છે, બસ આ જ નીકળે. આ બે માંથી ત્રીજું લગભગ ન હોય. હવે જો બોલવું હોય આપણે તો શું બોલવું પડે ખબર છે? આપણે આપણી નિંદા કરવી જોઈએ અને બીજાના વખાણ. હવે એ તો થાય નહીં, આપણે ન આપણું જેવું હોય એવું કોઈને કહી શકીએ? અંદર ભરેલું કચરો ને બધું બોલાય નહીં બહાર. આપણે કાંઈ આપણી થોડી વાત હલકી કરી શકીએ? અને આપણે બીજાને થોડા મોટાને મહાન માની શકીએ? આપણે કાંઈ નહીં એમ, એ જ મહાન ને મોટો, એ તો કેવી રીતે થાય? આ જે બે વાના બોલવાના છે, પોતાની નિંદા ને કોકની પ્રશંસા, એ તો થાય નહીં. પોતાના વખાણ ને કોકની નિંદા, એ વગર કીધે વગર ઈચ્છે એની મેળે આખો દી હાલતું હોય, એ તો ખબર ન હોય આપણને. વિચાર કરજો શાંતિથી કે જિંદગી કઈ રીતે જીવાય છે. હા, આ કોઈની પ્રશંસા કરવાનો પ્રસંગ આવે તો જેની જેટલી લાયકાત હોય તેની યથાયોગ્ય પ્રશંસા જરૂર કરવી. બીજા કોઈના વખાણ કરવાનો પ્રસંગ આવે તો ચૂક્યા વગર એની જેટલી લાયકાત હોય એટલી પ્રશંસા કરવી કરવી ને કરવી, ભૂલ્યા વગર કરવી. પરંતુ તેમાંય વિવેક વિસારીને જે ગુણો તેમનામાં ન હોય તેનું આરોપણ કરીને વખાણ ન કરવા. કેમ જે એવી ખોટી પ્રશંસા ભાટાઈમાં ખપે છે, સમજાણું? ખોટા કોકના વખાણ આપણે આપણા સ્વાર્થે અને ઓગાળી દેવા કરીએ છીએ ને, એ ભાટાઈ કહેવાય. ઘણી વખત આપણે આપણા સ્વાર્થે હામા માણાને ગાળી દેવા હારું એને બહુ માખણ ચોપડતા હોઈએ છીએ. આને કહેવાય ભાટાઈ કરી. એ ધંધો હલકા નીચ માણસનો છે, દયાન સજ્જન આબરૂદાર ઊંચા જીવોનો નહીં, લબાડ માણસોનું એ કામ છે, જે કોકના વખાણ કરીને બિચારાને ગાળીને પોરવી દેવાનું કામ. હારો માણા એ ન કરે, હારા માણાને એવું ગમે જ નહીં ભાટાઈ કરવાનું. જે ભાટાઈ કરે છે ને એની કિંમત પણ ઘટે છે, એ માણસનું વજન ન પડે. કોકની તમે ભાટાઈ કરતા હો એને જો કોક સાંભળે ને તો તમને હા હલકા માને, મારો આ તો ખરો છે. અને મોટા મોટા સમયા ઉત્સવમાં બીજે ત્રીજે રિયલી વખાણ કરવાને બદલે જાજી અમારે અહીંથી ભાટાઈ થતી હોય છે, સમજાય છે તમને? કોક ડાયો એને ખબર પડે કે આ હાલે છે બરાબરનું, ઢોલ ટીપાઈ રહ્યો છે, બધાને નહીં ખબર પડતી. હવે ઝેર, મહાઝેર અને હળાહળ ઝેર, આ ત્રણ વસ્તુ આપની આગળ ખોલું છું. આને ઝેર કહેવાય, આને મહાઝેર કહેવાય અને આને હળાહળ ઝેર કહેવાય. સાંભળો, અન્ય માણસો અહોભાવથી આપણામાં સાચા ગુણો હોય એના વખાણ કરતા હોય તોય આપણે માટે ઝેર છે, રિયલી હોય તોય. આપણે આપણી પ્રશંસા સાચી હોય ને, સાચી એ જો સાંભળ્યા કરીએ ને તો એ ઝેર થઈને ઊભું રહે અંતે. હવે મહાઝેરની વ્યાખ્યા કરું છું. આપણે આપણા વખાણ ઈચ્છીએ કે મારા વખાણ થાય તો સારું, મારું નામ આવે તો સારું, મારું નામ છપાય તો સારું ઈચ્છીએ, ને બીજા પાસે કોઈ પણ રીતે કરાવીએ આપણા વખાણ, તો તે મહાઝેર છે. હવે હળાહળ છે, અને આપણે પોતે પોતાના મોઢે પોતાના વખાણ કરીએ તો તે હળાહળ ઝેર છે. ઝેર મહાઝેર ને હળાહળ ઝેર. દુનિયામાં ન ઉત્પન્ન કરીએ તો સારું, આ દુનિયામાં બહુ જાજુ ઝેર વધી જાય ને તો શાંતિ નહીં રહે. વાલા ભક્તો ધ્યાન દેજો, આ આજ્ઞા મને બહુ જ અભ્યાસ કરતા મજા બહુ આવી છે એટલે આપને આગળ રજૂ કરું છું. વખાણ મીઠી મદિરા છે અને એ કાનથી પીવાય છે. મેં કીધું ને આપણા જે સદગુણો છે, જે આપણામાં રિયલી શક્તિ છે, સામર્થ્ય છે, આપણા સાચા આપણે કરેલા કાર્યો છે, એનાય જો કોઈ આપણી આગળ વખાણ કરે તો એ આપણને ઝેર જેમ નુકસાન કરે એમ નુકસાન કરે. કેમ? તો કે વખાણ એ મીઠી મદિરા છે અને તે કાનથી પીવાય છે. જેમ જેમ પીવાય તેમ તેમ ભાન ભૂલાય છે, ગાંડા થવાય છે. આપણા વખાણ આપણે જેમ જેમ સાંભળીએ એમ આપણે છે ને અભિમાની બનતા જઈએ છીએ, ગાંડ પણ વધતું જાય છે અને પાછું એનું વ્યસન થઈ જાય છે. જો રોજ કોક આપણા વખાણ કરતું હોય ને જો બે ત્રણ દી કોઈ આપણા વખાણ કરનારું ન મળે ને તો એ આપણને દિવસ બગડે જેવું લાગે, પછી કાંઈ ચેન ન પડે, બંધારણ થઈ જાય છે વખાણ સાંભળવાનું પોતાના પોતાને. છોડી ન છૂટે એવી આદત પડી જાય છે. ઘણાય મહારાજાઓને પડી ગઈ હતી, ઘણાય ધર્માચાર્યોને પડી ગઈ હતી, એમાં તો એ અભિમાની થઈને ગલોટિયા ખાઈ ગયા. બહુ આ ભયંકર નશો છે આપ વખાણ સાંભળ કરવાય, તેને એ વિના પછી કાંઈ ચેન જ પડતું નથી. તેથી જ લાંબા સમય સુધી ઉચ્ચ પદ ઉપર બેઠેલા કે નાના મોટા સમાજે જેને મોટા વડીલ માનીને આ મદિરા કેવળ પોતાના સ્વાર્થે પાયા જ કરી હોય એનો જીવ તો એનો મહાબંધાણી થઈ જાય છે. તે બંધાણ આજીવન એને અતિ પીડે છે. પદ અધિકાર ગયા પછી યા લોકોને તેમાંથી સ્વાર્થ મટી ગયા પછી તેને કોઈ આ મદિરા પાતું નથી, ત્યારે મદિરા નહીં મળતા તે મરવા જેવો થઈ જાય છે કે આપઘાત કરે છે, યા તો એને એટેક આવે છે. આ એનું કુફળ છે. મેં એક ગામમાં જોયેલું, ચાર ભાઈ હતા, બહુ સુખી હતા, બાકીનું ગામ ગરીબ. એટલે એના કુટુંબીઓને બીજા ત્રીજા ચાર ભાઈને બહુ નમીન જીવે. જ્યાં ત્યાં એ ભાઈઓ ન હોય તો એનો કોઈ સારો પ્રસંગ પતે નહીં. લગ્ન, કોઈનું વ્યવસાય, કોઈનું કાંઈ, કોઈની જાન આવે જાય, એમાં આ ચાર ભાઈ હોય જ, અને પૈસા પણ આપે. એમ કરતા કરતા એમાં એક ભાઈને તો બહુ માન ચડી ગયું. પછી તો એ બીજાને ગમે એવા શબ્દ કે ગમે એવું બોલે, એટલે ગામ આખું કંટાળ્યું. પણ હવે એને રાખ્યા વગર છૂટક્યો જ નહોતો, કારણ કે એ જ સુખી હતા ને એના સિવાય તો કાંઈ શોભે જ નહીં આ લોકોનું. એ ભાઈ આવીને બેઠા હોય તો જ એમ કહેવાય કે વાહ પ્રસંગ થયો ધન્ય. અને જો એ ન હોય ને ગામમાં તો એનું તો કાંઈ કાણ કે લગ્ન માન્ય જ ન થાય કોઈને. આવા એ પૂજ્ય માન્ય થઈ પડેલા અને પછી તો એને બહુ જ અભિમાન આવી ગયું. પણ તોય બધાએ ઘણા સમય સુધી એને સહન કર્યા. પછી લોકો મહેનત કરતા કરતા રૂપિયાવાળા થયા, કાંઈ બહાર ગયા, રડ્યા અને પૈસાવાળા થઈ ગયા. પૈસાવાળા થઈ ગયા પછી બધાએ નક્કી કર્યું કે હવે ઈવડો આવે તો જ શોભે એવું નથી, માટે પડ્યો મેલો. આમથી આમ તો પાણી કરે છે ને બધાને ગાડી દે છે ને આમથી આમ તો વઢે છે. પછી બધાએ ભેગા થઈને એને પડ્યો મૂક્યો અને હવ હવની રીતે લગ્ન વગેરે પ્રસંગો ઉકેલવા માંડ્યા. ને જ્યારે ગામના એ કોઈએ આને ન બોલાવ્યો ત્યારે આ એટલો બધો દુઃખી થયો ને એટલો બધો શોકમાં રહેવા માંડ્યો, જાણે જિંદગીનો બધો હવાદ ઉડી ગયો. ને એક દિવસ એવો આવ્યો, હરિભગત હતો, મંદિરમાં માળા ફેરવતો હતો અને આના વિચારમાં હવે મારું માન ગયું, મને કોઈ બોલાવતું નથી, હું એક દી કેમ હતો, કેવો હતો, એ વિચારમાં એને એટેક આવી ગયો ને મરી ગયો. બોલો એ માણસ સાંભળ્યો તમે? પોતાના વખાણ કાયમ સાંભળવાની ટેવ હોય ને પછી જો એ વખાણ ન મળે બંધ થઈ જાય તો મોત થાય, માટે એ ટેવ જ નકામી છે. ન છૂટકે સાંભળવા પડે તો દવા પીતા હોય એમ પી લેવું જોઈએ, પણ જો એમાં કાન દીધા રસ રાખ્યો ને જો એની ટેવ પડી તો મરી ગયા. એ મીઠી મદિરા છે. માણસ પોતાના મોઢે પોતાના વખાણ હામી વ્યક્તિને હારો અને હાચો અને મહાન લાગવા માટે કરતો હોય છે. સાંભળજો ફરીવાર, માણસ પોતાના મોઢે પોતાના વખાણ હામી વ્યક્તિને હારો લાગવા, સાચો લાગવા, મહાન લાગવા માટે કરતો હોય છે, પરંતુ સાંભળનારાને તે ખોટો અને ખરાબ અને નિમ્ન લાગતો હોય છે. અને આની એને ખબર નથી હોતી કેવા હેતુથી કરે છે ને કેવું એને ફળ મળે છે. મહિમા હેત થવાને બદલે હોય તે ઉતરી જાય છે, આ એનું કુફળ છે. માટે સ્વમુખે ને સ્વશ્લાઘા ન કર્તવ્યા, સાવધાન. આ શ્રીહરિની આજ્ઞા કંઈક અંશે જો આપણે લોપતા હોઈએ તો તપાસી લેવું, બંધ થઈ જવું આજથી. જગમોહન મોદી એવું કહે છે કે પોતે જ પોતાના વખાણ કરવા માંડે ત્યારે હોય તેના કરતાં વધુ દેખાવાની વૃત્તિ જાગે છે. આ બધી આંતરિક બાબતો છે વિદ્વાનજનોનો. આના ઉપર જે અભિપ્રાય છે એ આપને કહું છું કે વ્યક્તિ પોતે પોતાના વખાણ કરવા માંડે ત્યારે હોય એના કરતાં વધુ દેખાવાની અંદરથી વૃત્તિ જાગે છે, દાંભિક વૃત્તિ. ન હોય એવી ખોટી રજૂઆતો પણ થઈ જાય છે. જ્યારે માણે પોતાના વખાણ કરવા માંડે ને ત્યારે પોતામાં ન હોય એવું ઘણું બોલાઈ જાય, બોલતા બોલતા. પોતે પોતાના વખાણ કરવા એ નિરોદંભ છે, સાંભળજો. પોતે પોતાના વખાણ કરવા એ નિરોદંભ છે, શિષ્ટાચાર નથી કે દંભ છે. કોક દિવસે તે દંભનો પડદો ચીરાય ત્યારે હાસ્યાસ્પદ બનવું પડે છે અને આબરૂ જાય તે જુદી. આ એનું કુફળ છે. પોતાના મુખે પોતાના વખાણ ન કરવા આનાથી ઘણા એવું સમજે છે, સાંભળજો. આનાથી ઘણા એવું સમજે છે હું મારા વખાણ નથી કરતો પણ મારા કુટુંબના વખાણ કરું છું, મારા ગ્રુપના વખાણ કરું છું. તે કાંઈ સ્વ વખાણ ન કહેવાય, પરંતુ સ્વ વખાણથી સ્વીય વખાણનું પણ ખંડન જાણવું. આપણે આપણાના વખાણ કરીએ તેનો ક્યારેય વજન પડતો જ નથી ને તે પ્રામાણિક પણ ગણાતું નથી. તેમાં તો આબરૂ વધવાને બદલે ઓછી જ થાય છે. આ એનું કુફળ છે. માટે આ આજ્ઞા ભલા થઈને આપણે લોપવી નહીં. આપણે જ્યારે આપણાના વખાણ કરીએ, આપણા પોતાના નહીં પણ આપણા જે માણસો કુટુંબીઓ હોય એના વખાણ કરીએ ને ત્યારે સાંભળનારાના મનમાં શું થાય ખબર છે? પોતે પોતાના માણસોના આલડા ગાય છે, આમ થાય છે. આમાંને ભાવ નથી થતો. આપ પણ ક્યારેક સાંભળજો કોકના મોઢેથી એ એના છોકરા બૈરાના કુટુંબના બહુ વખાણ કરે ને તમને અભાવ આવશે. બોલો, તરત મનમાં અભાવ આવે, વજન ન પડે. આપણે જ્યારે સમયો ઉત્સવ કે કાંઈક કર્યું હોય ત્યારે આપણે ને આપણે આપણા ને આપણા માણસો આપણા ને આપણા કાર્યના અલડા બહુ ગાઈએ છીએ ને ત્યારે લોકોને નથી ગમતું. સમયા ઉત્સવમાં આપણે ત્યાં બહારથી તેડાવેલા મહેમાનો કે સાધુ સંતો કે બીજા કોઈ આવીને આપણા કાર્યના સમયના ગુણોના વખાણ કરે ત્યારે બધાને બહુ સારું લાગે છે. પણ હું અને મારા જે હોય તે હવ હવનું હવ ગાયા કરે તો લોકોને કાંઈ ભાર ન પડે. બધાને મનમાં એમ થાય પોતે પોતાના વખાણ કરે એમાં હું હવ પોતાને એવી રીતે મહાન માની લે મનાવી દે એનાથી હું ફેર પડ્યો. બહારના કેટલા માણસો એ તમને પ્રામાણિકપણે મોટાને હારા સ્વીકાર્યા એકો, તમે તમારું વખાણો તો એમાં શું બોલો? હવને હવનું સારું જ લાગે. પેલા રાજાનો પ્રધાન હતો સીદી, એને કીધું કે જા ગામમાંથી હારામાં હારો છોકરો રૂપાળો ગોત્યાય. હો, તે વાણિયા બામણ વગેરેના કેટલાય રૂપાળા છોકરા હતા એ બધા પીડ્યા મૂકીને એનો કાળો લંબુરિયો તાવડીના તળિયા જેવો હતો ને મોટું નળિયા જેવું નાક ને સીધી રાજા પાસે એનો છોકરો લઈ આવ્યો. રાજાને કે ગામમાં આના જેવો રૂપાળો ને રૂડો કોઈ નથી. રાજા દાંત કાઢીને ગોટોવળી ગયો. એ કે પણ આ તારો છોકરો તને બહુ રૂપાળો લાગ્યો તો? મને તો આજ હારામ હારો લાગ્યો. બોલો, એમ બધાને પોતાનું તો બહુ જ સારું જ લાગે, બધું પોતાનો પરિચય હોય બધાને ગમે જ. પોતાના છે ને નાકના ગુંગાય ગમે જ, આંગળી નાખીને ગોળીઓ વાળ્યા કરતો હોય. કોકનો ગુંગો જો હમણાં અડી ગયો કે ઠીક ઠીક. એમ આપણે આપણા વખાણ કરીએ એ કાંઈ પ્રમાણ ન કહેવાય. માટે સમજવું જોઈએ બીજા કરે વખાણ તો સાચું, અને આના શાસ્ત્રીય પ્રમાણો પણ છે. સતામ ચ મહતામ અગ્રે દોષા વાસ્યા ચ આત્મનઃ સ્વમુખેન ન કર્તવ્યમ સ્વગુણાનામ પ્રશંસનમ. સત્સંગી જીવનમાં આ વાત આવે છે કે મોટા સંતોની આગળ પોતે પોતાના દોષો કહેવા. જો સ્વતામ ચ મહતામ અગ્રે, એટલે કે મોટા સંતોની આગળ દોષા વાચ્યા યહ આત્મનઃ, આત્મનઃ એટલે પોતાના, પોતાના દોષો કહેવા. પરંતુ પોતાને મઢે ત્યાં પોતાના સદગુણો ન કહેવા. એટલે આ કેટલી આગીના કઠણ છે. આપણે કોઈક મોટા પુરુષ પાસે જઈએ અને મળીએ તો તરત શરૂ શું કરીએ છીએ? સાચું કહેજો, શરૂ જ કહી દઈએ કે સ્વામી અમે આમ કર્યું ને અમારા આમ ને અમે એમ ને અમે તેમ. વખાણ વખાણ વખાણ. કોઈ એમ કહે છે કે સ્વામી મારામાં હજી આટલી ખામી છે, કાંઈ કૃપા કરો, કોક નીકળે. બાકી તો હું આટલો વહેલો જાગું છું ને હું આમ માળા ફેરવું છું ને આટલી મારી પૂજા છે ને મારું આટલું દાન છે ને મારી આટલી સેવા છે ને અમે આવા કામ કર્યા છે ને અમારા ધંધા દેશમાં ને વિદેશમાં છે ને અમે હમણાં બંગલો બનાવ્યો ને આ ગાડી હમણાં લીધી ને એમાં મારો દીકરો તો વકીલ થયો છે ને એમાં અમારો જમાઈ છે એની તો વાત જવાય દો, એને તો હમણાં અમેરિકામાં બહુ મોટો બંગલો છે ને હવે અમારે એનું કાંઈ કામ હોય ખરું? પણ એને એમ કે આ સાધુ મારા નવરા છે ને આપણે સાંભળશે આપણી વાતો, બીજા બધાને કામ બહુ હોય, સમજાણું? અમે સાધુ સંતો હાવ નવરા, અમારે કાંઈ કામ નહીં, જો કરીએ તો જ કામ, ધ્યાન ભજન કીર્તન કરીએ તો કામ, ન કરીએ તો કાંઈ નહીં. અમારે કાંઈ ધ્યાન ભજન કીર્તન ન કરીએ તો કાંઈ ખાવાનું ખૂટે, મુશ્કેલી પડે એવું થાય નહીં. હે ભગવાનના દરબારોમાં કાંઈ તાણ હોય નહીં, એટલે અમારા જેવો નવરો આ દુનિયામાં કોઈ નહીં. અને અમે નવરા માણા એટલે અમારો આ દુનિયામાં બે જણા ભરપેટ ઉપયોગ કરે. એક જે આપ વખાણિયા હોય નીવડાય ગામ ગપોટા વાળા, અને બીજો અમારો ઉપયોગ કરે નિદ્રા દેવી. હા એ આવે નિદ્રા છે ને આમ આટા માર્યા કરે, ખેડૂ પાસે જાય એ તો બળદ પાસે હે હે કરતો હોય એટલે નિદ્રા ને એમ થાય આમાં ક્યાં પ્રવેશ કરવો. વાણિયા પાસે જાય તો રૂપિયા ગણ્યા કરતો હોય એટલે ન્યાય એને મોકો મળે નહીં, સમજ્યા? કોઈ નોકરી આટ આગળ જાય તો એ બિચારો કામ કરતો હોય એમાં કાંઈ સ્લેબ ભરાતો હોય ને તો મજૂરા ધોળા ધોળી કરતા હોય તગારા લઈને, હવે નિદ્રા કે અહીં તો ઊભું રહેવાય એવું નથી. અને કોક પણતો હોય એ તો આમ ગજરો લઈને જાણે કોશ ગળી ગયો એમ બેઠો હોય, એમાં નિદ્રાને પ્રવેશ ક્યાં મળે? અને મોર ડીજે હાલતું હોય, ડિસ્કો ડાન્સ ને બધા ભાઈ કૂદતા હોય, એમાં ભાઈઓ ભાઈઓ ભેગા કૂદતા હોય, એમાં નિદ્રાને પ્રવેશ મળે? પછી નિદ્રા આટા મારતી મારતી મંદિરમાં આવે, ત્યાં કોઈક ભાભાન સાધુ સંતો બેઠા હોય હાવ નવરાઓ, પછી નિદ્રાને એમ થાય કે આશ્રય સ્થાન તો આ જ છે સાચું લ્યો. પછી એ અમારો ઉપયોગ કરે, નિંદાવાળા ને નિંદ્રાવાળા, નિદ્રા નિંદા બે અમારી પાસે આવે, એ અમારો સમય ખાઈ જાય, નિંદા ને નિદ્રા. બાકી જો અમે સાવધાન હોઈએ તો ધ્યાન ભજન કરી લઈએ, ઊંઘને બહુ મોકો ન દઈએ, અને જો અમે સાવધાન હોઈએ તો કોઈ આપ વખાણીઓ કે પરની નિંદા કરનારો અમારી પાસે આવે એ ભેગો એને વળાવીએ, એમ ભાઈ તો અલ્યા ભજન કરવા દે કે અમારે યારે ભજન કરવા માંડે. અને માણા ભગાડવું હોય ને તો સાધુ સંતો મારી પાસે બે ઉપાય છે, આવા આવે ને મેં પ્રયોગ કરેલા છે, બહુ આવે મંદિરમાં આવા, આપણે બેઠા હોય ને એટલે આવીને વાત કરે. બે પ્રયોગ જાણો તમે? એક છે ને વચનામત વાંચવા માંડો ને હાથમાં લઈને, સ્વામિનારાયણ રે સંદરારસો સ્વાત્યના, એટલે તરત કે સ્વામી હું નીકળું મારે કામ બહુ છે, ભાગે જ તરત. અને જો તમે વચનામત શરૂ ન કરો ને તો બેઠો બેઠો કોકની કાપ્યા કરે કા પોતાના છોકરાના પોતાના વખાણ કર્યા કરે, નો ભજન કરે નો ભજન કરવા દે. અને કાં તો છે ને શું કરવું ખબર છે? પ્રથમ શ્રી હરિ ને રે ચરણે શ્રી નમાવનોત્તમ લીલા લે, એટલે ઉભો થઈને ભાગે જ, બે જ નહીં ને. સાધુ સંતોને શીખવાડું છું આ આ બે પ્રયોગ બહુ સારા છે, સમજ્યા? અને કાં તો પછી ત્રીજો પ્રયોગ કંઈક સેવા સિંધી દો, વખત અહીં આવો ને, સમજ્યા? આટલા પાણા અહીં નાખવાના છે પણ સ્વામી મારે કામ બહુ જ, તો ઉપડ. અને જો એને કામ નો સીધો નો વચનાવત વાંચવા માંડો નો ચેષ્ટા બોલવા માંડો તો બપોર સુધી તમને છોડે નહીં, બોલો
ઘડીક પોતાના વખાણ કરે ને ઘડીક કોકની નિંદા કરે. આમ નામ તમારું મગજ બગાડ નાખે ત્યાગીઓનું. એક તો ધર્માદાનું ખાવું અને આવા આવીને આવું બધું કરી જાય એટલે હાવ મેળવગીને અમે થઈ જઈએ. જેટલા સાધુ બાવા મેળવગીના છે તમને એને જોઈને જરાય શાંતિ નથી થતી ને એનું કારણ જ આ. સમજાણો, મોકો આપ્યો મરી ગયા. વાલા ભક્તો, 35મા શ્લોકમાં અર્જુન યુધિષ્ઠિરની કથાનો એક પ્રસંગ કહ્યો હતો, એનો અડધો ભાગ અહીં કહું છું. મહાભારતના કર્ણ પર્વમાં 70મા અધ્યાયમાં વાત આવે છે. અર્જુન યુધિષ્ઠિરને મારવા તૈયાર થયા હતા, કેમ જે યુધિષ્ઠિરે અર્જુનની અને એના ગાંડીવ ધનુષની નિંદા કરી હતી અને અર્જુનને એવી પ્રતિજ્ઞા હતી કે મારા ધનુષની કોઈ નિંદા કરે એને હું માન નાખીશ. એટલે મોટા ભાઈએ નિંદા કરી એટલે અર્જુન મારવા તૈયાર થયા. ત્યારે ભગવાને કીધું કે આને મરાય નહીં, પણ કે મારી પ્રતિજ્ઞાનું હું. ત્યારે ભગવાન કે તારી પ્રતિજ્ઞાનો એક ઉકેલ છે, શું? મોટા ભાઈને તુકારે બોલવો તે માર્યા તુલ્ય છે, માટે તું એને તુકારા કર. એટલે એને મારી જ નાખ્યા ગણાય. એમ તો કા પછી યુધિષ્ઠિરને ગમે એવી તુકારે તુકારે વાતું કરી અર્જુને અને એનો નિયમ પાડ્યો. પછી એમ કર્યાથી પાછો અર્જુન દુઃખી થઈ ગયો પાછો. હો ક્યારે રે, મેં મારા ભાઈને ઉકારા ચુકારા કર્યા ને ગાળ્યો દીધી ને દુઃખી બહુ થઈ ગયો અને આત્મઘાત કરવા તૈયાર થયો. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને રોક્યો, ભાઈ આત્મઘાત ન કરાય. તો પણ મારે કરવું હું. મેં મારા ભાઈને ઉકારા તુકારા કર્યા અને મારું એવું નિયમ છે કે મારા ભાઈને મારાથી જો ઉકારા તુકારા થઈ જાય મારે જીવવું નહીં, આત્મઘાત કરવો. ત્યારે ભગવાન કે ભાઈ આત્મઘાત કર્યો ગણાય એવી વાત શીખવાડું? તો હા. તો કે તું તારા વખાણ કરે. જે માણસ પોતાના મોઢે પોતાના વખાણ કરે એને આત્મઘાત કર્યો ગણાય કે છે. એમ તો ગા. પછી અર્જુને મોટી મોટી બંઠાસ નાખી, હું એટલે હું ને હું એ સ્વર્ગલોકમાં જે આવેલો ને મારું ગાંડીવ એટલે વાત કરોમાં, મારો અભિમાન્યુ જેવો તો કોઈને છોકરો જ ક્યાં છે, અને મારી પત્ની સુભદ્રા એટલે શી વાત, ભગવાનની બેન, હે ભગવાન મારા હાળા. એમ વખાણ બહુ કર્યા. ત્યારે ભગવાન કે હવે તું મરી ગયો ગણા. જે પોતાના વખાણ કરે એ બધા મળદા જ ગણાય, એને જીવતા સમજવા જ નહીં, લાયશું સમજવી. મહાભારત એવું કહે છે. ગજબનો શ્લોક છે ને આ. સાંભળ્યા પછી તો જોજો ને તમે, બે ત્રણ દિવસ કઈ બોલી જ નહીં શકો. બોલવા જાઓ ને શ્લોક આડો આવશે, બોલવા જાઓ ને શ્લોક આડો આવશે. કરીને કાંઈ એમ કહેવો, ભૂકા કાઢી નાખે આ શાકોત્સવ છે કે હું કર્યું. ગજબની વાતો છે. વ્યાસ ભગવાન એમ કહ્યું, નિંદાન્યસ્ય આત્મનઃ શ્લાઘા દ્વયમ સુકૃત નાશકૃત. ભગવાન વ્યાસ કહે છે કે બીજાની તમે નિંદા કરો કે પોતાના તમે વખાણ કરો, એ બંને બાબત તમારા પુણ્યનો નાશ કરે છે. જો પુણ્ય બચાવવું હોય તો પ્લીઝ સ્વમુખે તમે તમારા વખાણ ન કરશો અને કોઈની નિંદા ન કરશો, મોઢું એના માટે છે જ નહીં. આ દુનિયામાં એક સવાલ કરું, આ દુનિયામાં મેં કે તમે કોઈ અમૃત જોયું છે? કોઈ હાથ ઊંચો કરશે અમૃત ભાળ્યું હોય? નહીં ભાળ્યું. અમૃતની વાત બધા ગ્રંથમાં છે, સાંભળીશ બહુ, પણ કોઈએ જોયું હોય તો મને કહો. નહીં. પછી હું તમને પ્રશ્ન કરું કે સમુદ્રમાંથી અળાહર ઝેર નીકળ્યું હતું એ કોઈને ઘરે શીશી પડ્યું, થોડાક ટીપા પડ્યું હોય તો કહો. કોઈ ભાળ્યું અળાહર ઝેર? નહીં ભાળ્યું. આજ મારે તમને છે ને અમૃત બી બતાવવું છે અને ઝેર બી બતાવવું છે. કાન ખોલી નાંભળો. આપણા મોઢેથી આપણે આપણા વખાણ કરીએ અને બીજાની નિંદા કરીએ એ જ હળાહળ ઝેર, એ જ આપણા મોઢામાં જ રહે છે અને ટાણે ટાણે નીકળી નીકળી જ કરે છે. એ પોતે જ હળાહળ ઝેર. ક્યાંય સમુદ્રમાં ડૂબકી મારીને ગોતવા ન જતા, આપણા મોઢામાંથી હળાહળ ઝેર નીકળ્યા જ કરતો હોય છે આપણા વખાણને કોકની નિંદા. અને તમે કહેશો અમૃત અમૃત, એ કે આપણે કોઈ મોટા સંત પાસે નિખાલસ થઈએ, આપણી નબળાઈ આપણા દોષો એને કહીએ કે સ્વામી હજી મને કામ બહુ પીડે છે, હજી મારાથી છે ને વિષય સુખ છૂટતું નથી, હું માની બહુ ગુડાણો છું, મને પૈસો છૂટતો નથી, લોભી બહુ છું, હું હવાદીઓ બહુ છું, મને ખાવાના બહુ કાઢતા. આવી રીતે પોતે પોતાની નિંદા કરીએ કોઈ મોટા પુરુષ પાસે, એ જ અમૃત મોઢામાં નીકળે છે, એ જ અમૃત. અને કોક મોટા પુરુષ પાસે જઈને આપણે કોકના વખાણ કરીએ કે સ્વામી આપણે ખ્યાલ ન હોય આ હરિભગતની રાત દિવસ સેવા છે, આ કથા સાંભળે છે બહુ આ મહાન માણસ છે. આ અમૃત પોતાના મુખમાંથી આપણે આપણી નિમ્નતા આપણા દોષો કહીએ અને કોકના ગુણો કહીએ, આને કહેવાય અમૃત. ભલે ન જોયું હોય અમૃત કે ઝેર, પણ આને સમજી જ લીજો, બંને આપણા મુખમાં જ છે. એના તમને દ્રષ્ટાંત આપું. પ્રથમ રાક્ષસોમાંના દ્રષ્ટાંત આપું, નેગેટિવ. રાક્ષસોમાં રાવણ, એણે આખી જિંદગી આપવડાય જ કરી, બોલો, પોતાના વખાણ જીક્યા જ કર્યા રાવણે, હું આમ ને હું તેમ. અને માળે શંકરની ઉપાસના કરીને થોડુંક બળ તો મેળવ્યું જ તો, સમજાણું, કુબેર ભંડારીને લાફો મારીને એનું પુષ્પક વિમાન લઈ લીધું. બોલો, જ્યાં કોકની બૈરી હારી સાંભળે ને એટલે ન્યા જઈને એને એક લાફો મારીને એનું બૈરું લઈ આવતો રાવણ. હજાર બૈર્યા ભેગા કર્યા હતા, આ સીતા તો 1000ની એકમાં હતા. સંપત્તિનો પાર નહોતો એટલે રાવણ એટલો બધો બંઠાશ મારતો, એટલો બધો બંઠાશ મારતો કે વાત કરો, એવો અહંકારી થઈ ગયો હતો. એમ કહેતો કાયમ હું મરી શકું પણ નમી ન શકું. બોલો, આવો કડક થઈ ગયો. સામે ભગવાન હતા, ઓળખતો તો ભગવાન છે, તોય નિમો નહીં મર્યો. બહુ વખાણ કરતો કંસ, પોતાના બહુ વખાણ કરતો, બહુ જ. કંસ બોલે એટલે એના પોતાના વખાણ જ બોલે અને કોકની નિંદા જ બોલે. આપણા મામાયેલું કાંઈ હોય તો મને વાત કરજો ખાનગીમાં, ક્યાં થોડા થોડા અપલખણ તમે વાત કરી ત્યારે દેખાણા, આમ તો મારા જણાતા નહોતા. તે મોઢું તો આમ આભલું સામે આવે તો જ દેખાય ને. દેવોમાં આવી ટેવ છે પોતાના વખાણ કરવાની, કોકની નિંદા કરવાની. ઇન્દ્ર ને એવું જ, આપણે મોટા માણસનું કહેવાય નહીં, બાકી ઇન્દ્ર બોલે ને તો પોતાના વખાણ કરે ને કોકની નિંદા કરે. હવે હરિભગતનું તો મેં બહુ સાંભળ્યું છે, કેટલાક સાધુ સંતોની સાંભળ્યું છે ને કેટલાક ધર્માચાર્યો ગુરુઓની મેં સાંભળ્યું છે. બધાનું તો અહીં કહેવાય નહીં, પણ થોડુંક થોડુંક કહું. એક ગામમાં હું ગયો ને તે એક હરિભગત મળ્યા મને, કેમ છો સ્વામી? મેં કીધું સારું છે. હું ફલાણો, મેં કીધું. હા, તમે મને ઓળખો નહીં? મેં કીધું આમ નામે સાંભળ્યા, પણ એમ નહીં, મેં ગઢડામાં આટલી તિથિ લખાવી, 4 રસોઈ વડતાલ દીધી, મેં ધારું કર્યું. ઓલો દ્વિશતાબ્દી સમય થયો ને એમાં હું મારા ઘરના પાટલે બેઠા હતા. મેં કીધું હવે ભજન કરવા દેવો, સાંભળો. હા, એવું કરીને ખિસ્સામાંથી કાગળિયું કાઢ્યું, અહીંયા અમે જોતિયાઓ ઢાળ્યા હતા, આમ કર્યું હતું, મારું આ દિવસ સુધીનું આટલું દાન છે, લ્યો. મેં મરી ગયા. લિસ્ટ કર્યા કરે પોતે, જે દાન કર્યું હોય, વાપર્યું હોય, સેવા કરી હોય, બધી ગણી રાખે. આવું ભલા થઈને કોઈ કરશે નહીં, ભૂલી જાય. જો આપણે બીજાનું ભલું કર્યું હોય ભૂલી જવાય, અને કોઈકે આપણું બુરું કર્યું હોય એ ભૂલી જવાય, આ બે વાના ભૂલી જ જવાય. જીવન જીવવાની મીઠાશ એમાં જ છે. અને સાંભળજો, આપણે વાત કઈ યાદ રખાય, કોઈકે આપણું ભલું કર્યું હોય એ વાત ક્યારેય ન ભૂલાય. આપણે કોકનું ભલવું કર્યું હોય ભૂલી જ જવાય, બીજાએ આપણું ભલવું કર્યું હોય એ ક્યારેય ન ભૂલાય, કૃતજ્ઞ ન થવાય. આપણે બહુ ભૂલી ગયા છીએ, આપણું બહુ લોકોએ ભલવું કર્યું છે પણ એની આપણને કાંઈ ખબર જ નથી રહી, અત્યારે યાદ જ નથી કોણે કોણે ક્યારે ક્યારે કેવી વિપત્તિમાં કઈ બાબતમાં આપણને મદદ કરી હતી. આપણે એ સંભારવાય નથી માગતા, કારણ કે એમાં હવા જ નથી આવતો. અને આપણે જે જે મદદ કરી હોય કોકને એ બધું બહુ યાદ રાખીએ છીએ. વારે વારે ઈચ્છા થયા કરે કે અમે આટલી આટલી તમને બધી મદદ કરી, તમે બોલો છો કહો કે નહીં? પછી કીધું એટલે ભાઈ એનું તો 1000 વાર કહેવાય ગયું, તો કે નહીં કાયમ કહેવાનું, લગ્ન લગ્ન અમે કુંવારા, તમારે મરો ત્યાં સુધી અમારા ગુણ ગાવાના, સમજાણું. હવે કઈ મેળ પાડવો? એક હતા, પેલા હતા બહુ મોટા પદ ઉપર, મોટી મોટી શીખતા હતા, હું આ તિથિએ જન્મો છું, હું આમ છું, હું આમ કન્યાકી, એવી પોતાના મુખે પોતાની વડાઈ બહુ કરતા, એ સાંભળેલી બહુ બહુ ભૂંડા લાગતા. પણ એને એમ હતું કે હું સુરવીરને મોટો મહાન લાગુ છું. આમ કરી નાખો ને તેમ કરી નાખો ને તે કાંઈ થયું નહીં અને ભૂંડા હાલ થયા તે આખું જગત જાણે. અચ્છા હાલો હવે એમાં લાંબુ ઉતરવું નથી આપણે. જો કોઈ માણસ આ આજ્ઞા પાળે તો એને હું મળે એ મારે તમને કહેવું છે. પોતાના મોઢે પોતાના વખાણ ન કરવા એ આજ્ઞા કોઈ આપણામાંથી જો પાળે ભગવાનની આજ્ઞા તો એને ફાયદો શું થાય? મેં કુફળનું તો વર્ણન કર્યું, હવે સુફળ ને લાભનું વર્ણન કરું છું. અબ્રુવન કશ્યચિન નિંદાત્મ શ્લાઘામ વર્ણયન વિપચ્ચિત ગુણ સંપન્ન પ્રાપ્નો ત્યેવ મહદ્યશ. જે ગુણ સંપન્ન વિદ્વાન કોઈની પણ નિંદા નથી કરતો અને પોતાને મુખે ક્યારેય પોતાના વખાણ નથી કરતો તે માણસ આ દુનિયામાં મહાયશસ્વી થાય છે. આ એનું ફળ. એ માણસ આ દુનિયામાં મહાયશસ્વી થાય છે એમ મહાભારતમાં ભીષ્મ પિતા બોલે છે. બોલો, જો આપણને વ્યાસ ભગવાનના લખેલા ગ્રંથોમાં વિશ્વાસ હોય તો આપણને વિશ્વાસ જ ક્યાં છે? આપણને તેમ જ થાય છે, આપણે આપણું નહીં ગાય બીજા કોઈ નહીં ગાય, આપણે આપણું જ ગાવાનું હોય ને બીજા કોણ ગાય આપણું ભલામણા? આવું મગજ થઈ ગયું હાંકડું. હવે આપણે પોઝિટિવ દ્રષ્ટાંત દઉં છું. રાજાઓમાં ભગવાન રામ થયા, રામે ક્યારેય આપ વડાઈ નથી કરી, રાવણે કરી. રામ ક્યારેય પોતાના વખાણ પોતાની વડાઈ નહોતા હાંકતા. યુધિષ્ઠિર થયા, યુધિષ્ઠિર ક્યારેય પોતાના વખાણ નહોતા કરતા. ભક્ત વિભીષણ થયા, એણે ક્યારેય યુદ્ધ ધંધો નથી કર્યો. હનુમાનજીએ ક્યારેય યુદ્ધ ધંધો નથી કર્યો પોતાના વખાણ કરવાનો. રામના ભાઈ ભરતજી મહાન ભક્ત હતા, એણે પણ ક્યારેય પોતાના વખાણ નથી કર્યા. ઉલટા ભરતજી તો કાયમ એમ કહેતા કે રામને વનમાં જવું પડ્યું એ મારો દોષ છે, મા સીતાજી દુઃખી થયા એ મારો જ વાંક છે, હું જન્મો તારે મારા ભાઈને ભાભીને લક્ષ્મણને વનમાં જવું પડ્યું, હું જ અપરાધી છું ને પાપી છું, મને જોઈને મારી બાને એમ થયું કે આને ગાદીએ બેહાડીએ અને રામને વનમાં મોકલીએ તો જ આ સિદ્ધ થાય. એમ કરીને ભરત તો બિચારા પોતાને જ દોષીને પોતાને જ હાવ એમ માનતા. બોલો, ઉદ્ધવજીએ પણ ક્યારેય પોતાના વખાણ નથી કર્યા. ઉદ્ધવજીએ તો ગોપીઓની ભક્તિને બધી નિષ્ઠા જોઈને એમ કીધું કે ઓહો, આની ચરણરજ કાંઈક મારા માથે પડે એવો મને ખડનો ઘાસનો તૃણલતાનો કાંઈક અવતાર આવે તો સારું, મારામાં આવા ભગવાનમાં પ્રેમ જાગે. બોલો, મુક્તાનંદ સ્વામીએ ક્યારેય એ કામ નહીં કર્યું આપ વખાણનું. ગોપાલન સ્વામીએ ક્યારેય નહીં. જોઈ લો ગોપાલન સ્વામીનું જીવન, જોઈ લો મુક્તાનંદ સ્વામીનું જીવન, અરે જોઈ લો દાદા ખાચરની કથા બધી સાંભળી લો એના પ્રસંગો પ્રસંગો. દાદા ખાચરે ક્યારે પોતે પોતાના વખાણ કર્યા? કોઈ દી નહીં બિચારે, ક્યારેય નહીં. પર્વતભાઈએ ક્યારેય એ ધંધો નથી કર્યો. પર્વતભાઈ અને દાદા ખાચરે ક્યાંય તકતી નથી લગાડા રહી, કેટલું દાન કર્યું, કેટલાય મંદિર બાંધ્યા. શિવલાલ શેઠે કોઈ દી આપ વખાણ નથી કર્યા, એનું દાન બધે હતું, ક્યાંય એણે નથી કીધું કે સંતો મારી તકદી મારીજો, એણે આપ વખાણ ક્યારેય નથી કર્યા. ગોપીઓએ ક્યારેય નહીં, કુંતાજીએ નહીં, યશોદાજીએ નહીં, મા ભક્તિએ નહીં, મોટીબા લાડુબા વગેરે કોઈએ નહીં. આવા તો હજારો ભક્તો થઈ ગયા છે કે એણે આપ વખાણ ક્યારેય કર્યા નથી, એનાથી એ દૂર જ રહ્યા છે. વાલા ભક્તો, આજના પોઝિટિવ પ્રગટ દ્રષ્ટાંતો તમને કહું તો સાધુઓમાં મારા ગુરુ રાધારમણ સ્વામી હતા, એનું મેં જીવન જોયું છે. એક શબ્દ ક્યારેય આપ વખાણનો અમારા ગુરુ નથી બોલ્યા, કોઈ દી નહીં. અખંડ ભજન કરતા હતા, ત્રણ કાયમ દિવસમાં ધ્યાન ધરતા હતા, ભગવાન સિવાય એને કાંઈ વૃત્તિ નહોતી. પાંચે વર્તમાનમાં એક પણ ખામી ન કાઢી શકો એટલા જોરદાર પાંચે પાંચ સાધુના વર્તમાન અમારા ગુરુ પાળતા હતા એ એમ નજરે અનુભવ્યું છે, જોયું છે. પણ ક્યારેય એણે પોતાના મોઢે પોતાના વખાણની કોઈ વાત કરી નથી. પુરાણી સ્વામી ઘનશ્યામ જીવનદાસજી ભુજવાળા, એણે પણ કોઈ દી પોતાના વખાણ નથી કર્યા. રાજકોટ જોગી સ્વામી ક્યારેય નહીં. ભાવનગરમાં ભક્તિજીવન દાદાગુરુ હતા, મહાન સંત, એણે પણ ક્યારેય પોતાના મોઢે પોતાના વખાણ નહીં કર્યા. હમણાં નાહેરવાળા પુરાણી ભક્તિ કેશવદાસજી સ્વામી ગઢડે ધામમાં ગયા, એવા મહાન સંત હતા, એણે પોતે ક્યારેય પોતાના વખાણ નહીં કર્યા. અત્યારે ધર્મ સ્વરૂપ સ્વામી ધોલેરામ છે, મહાન સંત, જ્યારે જાઓ ત્યારે એ બીજાના જ ગુણ ગાય, પોતાના ગુણ પોતાના મોઢે ક્યારેય એણે ગાયા નથી. મહિમા મૂર્તિ એ સાધુને હું કહું છું, મહિમાની મૂર્તિ.
અમારા મંડળમાં અમારા ભાવિલા સ્વામી ધર્મ સ્વરૂપ સ્વામી ભંડારી સ્વામી કહીએ એની ટેવ જ નહીં, અમારા પાર્ષદ ચતુર ભગતને. જોકે ઘણાય સાધુ સંતો પાર્ષદો મુમુક્ષો ભાભાઓ બધા કુંડળમાં છે, આમ જોઈને વંદન કરવાનું મન થાય. મૂંગા મૂંગા સેવા કર્યા કરે, કોઈ દી કાંઈ પોતાની વાત કે પોતાની વડાઈ એના મોઢામાં ન નીકળે. આપણને મુક્ત છે આ એવું અનુભવાય. બોલો, હરિભક્તોમાં જો વાત કરું તો અમારે વડોદરામાં નગીન કાકા છે, ક્યારેય આપ વખાણ એને કરતા સાંભળ્યા નથી. ભાવનગરમાં અમારે ધરમજીભાઈ તોતણિયાવાળા હાવ નિર્માની ભગત, ક્યારેય એને એના માટે એના વખાણ કર્યા એવું ન સાંભળાય. રમેશભાઈ હાલપરા વગેરે વગેરે ભાવનગરમાં ઘણા ભક્તો છે. સુરતમાં ઘનશ્યામભાઈ જગાભાઈ ગાબાણી આપણે બધા ઓળખીએ છીએ. રામ રોહિશાળા વગેરે ભક્તો છે. મુંબઈમાં મુકેશભાઈ વગાસિયા કોઠારી, રમેશભાઈ મીઠાપર, ઘનશ્યામભાઈ કથેરી આ બધાને અનુભવેલા છે એની વાત કરું છું, વગેરે ઘણાય છે. ત્યાંય બોટાદમાં અમરશીભાઈ રોહિશાળા એને આખો સત્સંગ પ્રમાણિત કરે, શ્યામજીભાઈ શિવાભાઈ વગેરે. પછી આણંદમાં નૈનેશભાઈ વગેરે ભક્તો ઘણાય છે. સુરેન્દ્રનગર ઝોનમાં ડૉક્ટર ગંભીરસિંહ વગેરે ઘણાય ભક્તો છે. અમારે શેરડીના અહીંયા ઘનશ્યામભાઈ એનામાં એક ગુણ ભગવાને આપ્યો છે. અમદાવાદમાં દલસુખભાઈ આર રાઠોડ એને બધા પ્રમાણ કરે છે, ત્યાં એ વગેરે ઘણા હરિભક્તો છે. નાના છોકરા યુવાનિયામાં યોગેશભાઈ ડોડિયા, નરેશ સભાડિયા અહીંના વગેરે ઘણા હરિભક્તો એવા છે કે જેને આપ વડાઈની આપ વખાણની ટેવ નથી. વાલા ભક્તો, આ રીતે આજ સત્સંગમાં ઘણાય પ્રગટ બહેનો એવા છે કે એણે પણ કોઈ દિવસ પોતાની આપ વડાઈ કરી નથી અને એ વાતને એની સાથે રહેનારા બધા સત્સંગીઓ અનુભવે છે. ભાઈ ભાઈ એણે કેટલાક નામ મને આપ્યા છે પણ હું અહીંયા એ નામ નહીં વાંચતો. વાલા ભક્તો, અદ્ભુત વાત છે, સમજ્યા જેવી છે. આ આજ્ઞા આપણાથી નથી પડતી એને આપણે તપાસી લેવાની ખાસ જરૂર છે. વાલા ભક્તો, હવે થોડુંક આ શ્લોકને અનુલક્ષીને વિશેષ કહું છું અને પછી પૂરું કરું છું. વાત એમ છે કે પોતે પોતાના મુખે પોતાના વખાણ ન કરવા, પરંતુ પરશ લાગાતું યથોચિતમ કાર્ય, બીજાના વખાણ તો હવે યથા યોગ્ય કરવા 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 ચૂક્યા વગેરે કરવા, પણ ભાટાઈ ન કરવી, ખુશામત ન કરવી. વખાણ કરવા, વખાણ કર્યા વગર રહેવું નહીં, ભૂલે ખુશામતનો એક શબ્દ વખાણ કરતી વેળાએ આવવા ન દેવો, આટલી હોશિયારી રાખવી. જો હરિચરિતામાં સાગરમાં વાત આવે છે કે આપણા જે બધા નંદ સંતો હતા તે એકબીજાના એકબીજા વખાણ કરતા હતા. એક એક કી કીર્તિ સો ગાવે, તિન કરી સો બહુવિધ હિ પાવે.
એક એક કી કીર્તિ સો ગાવે, તિન કરી સો બહુવિધ હિ પાવે.
એક એક કો વિશ્વાસ રહાવે,
એટલે બધા બહુ દુખિયા હોય, કુસમ ડખા ખેંચાતા. એક એકો વિશ્વાસ રહાવે, જો આપણે એકબીજા એકબીજાના વખાણ કરીએ તો એકબીજાને એકબીજાનો વિશ્વાસ દ્રઢ રહે, અને જો એકબીજાને એકબીજાનો વિશ્વાસ હોય તો કોઈ કોઈનાથી અંતર ચોરે નહીં, સૌ નિખાલસ રહે. અને જ્યાં નિખાલસતા છે, જ્યાં વિશ્વાસ છે, જ્યાં પરોપકારની ભાવના છે, બીજાને મોટા બનાવવાનો જ્યાં શુદ્ધ પ્રેમ છે, ત્યાં આનંદ 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 સહજ આનંદ જ હોય.
પણ જ્યાં ઓલે ઓલ્યાની નિંદા કરે ઓલે ઓલ્યાની નિંદા કરે, ત્યાં કોઈને કોઈનો વિશ્વાસ ન આવે, ત્યાં બધાને વિશ્વાસ ન આવે એટલે કોઈ કોઈને પોતાના દિલની વાત કરી પણ ન શકે, એટલે પડદીઓ થતી જાય અને એને લઈને પછી બહુ મોટા ડખાને મન જુદા પડે ને વિભાજન થાય, પક્ષા પક્ષી થાય, ખેંચા ખેંચ થાય અને કળિયુગ 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 એ ઘરમાં એ કુટુંબમાં એ સંપ્રદાયમાં એ મંડળમાં. સમજવા જેવું છે?
પરસ્પર સબ હે તન માઈ, એક એક સે અતિ મિત્રાઈ.
પરસ્પર સબ હે તન માઈ, એક એક સે અતિ મિત્રાઈ.
એક એક તો કરે વખાના,
પરસ્પર સબ હે તન માઈ, એક એક સે અતિ મિત્રાઈ.
અજબ ગજબની વાત. જો અરસ પરસ એકબીજાના વખાણ કરે તો અરસ પરસ એકબીજાને હેત નો માય, એક એક થી અતિ એકબીજાના મિત્ર થઈને જીવે. અને આવું જો વાતાવરણ થઈ જાય જે ઘરમાં, જે મંડળમાં, જે ગ્રુપમાં, જે સંપ્રદાયમાં, જે રાજ્યમાં, જે દેશમાં, જે ઓફિસમાં, ત્યાં કળિયુગ ખુદ જોઈને આશ્ચર્ય પામી જાય. કમાલ છે, કેમ જે કળિયુગથી ત્યાં પ્રવેશ થાય નહીં, અને કળિયુગ ત્યાં પ્રવેશ કરે નહીં તો માન, અહંકાર, ઈર્ષા, દ્વેષ, રાગ વગેરે દોષો આવી જ ન શકે. ગૌર કળિયુગની અંદર પણ પૂરેપૂરો સતયુગનો લાભ માણસ લઈ શકે. અરે દિવ્ય અક્ષરધામ જેવું અહીં સુખ વર્તે. એક અભિયુક્તિ છે, પરગુણ પરમાણુ પર્વતી કૃત્ય નિત્યમ નિજરૂધિ વિકસંત સંતિ સંત કિયંત. કોઈકે પ્રશ્ન કર્યો છે, આ પ્રશ્ન છે, સંતિ સંત કિયંત. અરે એવા કેટલા સાધુ છે, એવા કેટલા સાધુ કેવા? તો કે પારિકાના પરમાણુ જેવા ગુણોને પર્વત જેવા માનીને પોતાના હૃદયમાં આનંદ પામતા હોય એવા. પારિકાના ઝીણા એવા ગુણને એ મોટો પર્વત જેવો માનીને જે સદાય આનંદમાં રહેતા હોય એવા સંતિ સંત કિયંત, એવા કેટલા સાધુ છે આ સત્સંગમાં, સંપ્રદાયમાં, પૃથ્વી ઉપર. બોલો, આ પ્રમાણે કોઈ શાણા માણસે પ્રશ્ન કર્યો છે. પરગુણ અનુપરબત કરી જાને, નિજ ગુણ ગિરિસમ અનુ કરી જાને. પ્રેમાનંદ સ્વામીએ આ વાત રસમંજરીમાં લખી છે, ધ્યાન મંજરીમાં, કે પારિકા ગુણને અણુ જેટલો હોય તોય પર્વત જેવો કરીને જોતા શીખો, અને નિજ ગુણ પોતામાં પર્વત જેવડો ગુણ હોય તોય પણ એને અણુ કરીને જોવો. બાપા બહુ ફૂલાવમાં એક જગ્યાએ એક ભાઈએ એવું સરસ કીધું હતું વિદેશમાં, એ કે આપણે એક ટેવ પાડવાની જરૂર છે. શું? કે કોઈ પણનો નાનો હરખો ગુણ હોય ને તો એને હંમેશા માઇક્રોસ્કોપથી જુઓ, અનેક ગણો મોટો દેખાય. સાંભળ્યો? કોઈ પણના ગુણને જ્યારે જુઓ ત્યારે માઇક્રોસ્કોપ મૂકીને જુઓ, આઈગ્લાસથી, બહુ મોટો દેખાય. અને જ્યારે આપણે આપણો દોષ જોવો હોય ને ત્યારે ભૂલમાં માઇક્રોસ્કોપનો ઉપયોગ ન કરવો. પણ થાય છે મારા દીકરાનું એવું, આપણે આપણા ગુણોને માઇક્રોસ્કોપથી જોઈએ છીએ અને કોકના અવગુણોને માઇક્રોસ્કોપથી જોઈએ છીએ. ઊંધાઈ નમઃ. પછી હેરાન ન થાય, તાર થાય શું? આ ઘરો ઘર ઝઘડા શેના છે? સત્સંગમાં, સંપ્રદાયમાં, મંડળમાં, પતિ પત્નીમાં, છોકરામાં, કુટુંબમાં, ભાઈમાં, બધે ઝઘડા છે શેના? મને કયો જોઈ? ઊંધું જોઈ છે એના જ. બીજું છે એવું, પ્રત્યક્ષે ગુરુવસ્તુત્યા, સાંભળજો, બહુ મસ્ત છે નીતિ વાક્ય છે આ. પ્રત્યક્ષે ગુરુવસ્તુત્યા, પરોક્ષે મિત્ર બાંધવા, કર્માંતે દાસ ભૃત્યાશ્ચ, નચ પુત્ર નચ સ્ત્રિય. મસ્ત છે. જો ગુરુઓ હોય ને, જે વડીલો હોય ને મોટા, એની પ્રત્યક્ષમાં સ્તુતિ કરવી, વખાણ કરવા, એને મોઢે જ વખાણ કરવા. મોટા માણસોને એની હાજરીમાં જ એના ગુણગાન ગાઈને એને બિરદાવવા વખાણવા. નીતિવાક્ય છે આ, મસ્ત છે. અને પોતાના મિત્રને અને પોતાના ભાઈઓને એની ગેરહાજરીમાં વખાણવા. ઓને એની હાજરીમાં, એને મોઢો મોઢ, અને ઓલ્યાને એની ગેરહાજરીમાં પાછળથી વખાણવા. અને જે આપણા નોકર ચાકરો હોય ને, સ્ટાફના માણસો, એને કાર્ય પૂરું થઈ ગયા પછી વખાણવા. અગાઉથી ન મંડાય પડવું, ને દોડો થઈને ફાટી જાય દૂધ. પરંતુ પોતાના પુત્રને અને પોતાની સ્ત્રીને ક્યારેય ન વખાણવા. કેમ જે એ તમારા નોકર નથી, એ તમારું અંગ છે, એ તમે જ છો. તમારા દીકરાને તમારી સ્ત્રી એ તમે જ છો. જો એના તમે પોતે વખાણ કરશો ને તો સ્વ વખાણ કર્યા ગણાય. ઠીક છે. આનો અર્થ એવો નથી થતો કે દીકરાના અને પત્નીના સદગુણોથી આપણે છે ને અજાણ રહેવું. એની સેવા, એનું સમર્પણ, એની ભાવના, એની મહેનતને આપણે જાણવી જોઈએ. અને યોગ્ય સમયે આપણે એને હું તારી સેવા, ભક્તિ, સમર્પણ, યોગદાનને સારી રીતે જાણું છું એ એને જણાવવું. આ મારા તરફથી છે ભાઈ, સમજાણો. કારણ કે હું એવું સમજું છું કે આખી જિંદગી આપણી આજ્ઞા મર્યા હોય, આપણું કયું કર્યું હોય, આપણા માટે રાત દી જોયા વગેરે મહેનત કરી હોય, ને આપણે ક્યારેય એને બિરદાવીએ નહીં, વખાણીએ નહીં, અને એ માણસ વયા જાય પછી આપણે રોતા રોતા એમ બોલીએ કે હારું ભારે કરી, આખી જિંદગી મારે માટે જીવાનું, હું એના માટે કાંઈ ન કરી શક્યો. મને સંત સ્વામીએ કીધું, આટકોટના સંત સ્વામીએ, તમે હતા ને મુક્ત સ્વામી ધામમાં, યજ્ઞ મુક્ત મુનિ તમે હતા. પછી હું ત્યાં આવ્યો, તે સ્વામીએ વાતમાંથી વાત કરી કે બીજું તો કાંઈ નહીં, પણ એણે મારે માટે બહુ કર્યો. હું વઢ્યો દેખ્યો, કોઈ દી કે મેં એને વખાણ્યો નથી, અને મેં એનું ક્યારેય સન્માન કર્યું નહીં. હવે મને કે ખોટ ક્યાં ભાંગે, મારે એના માટે કાંઈ ન થયું કેશ. એમ એ સંતે વાત કરી. એના ઉપરથી હું તમને કહું છું કે તમારે માટે કોઈ જીવ્યા હોય, તમને બરાબરને સહન કર્યા હોય આખી જિંદગી, તમારી આડોડાએ ઊંધાએ સ્વભાવ અળખામણાઈ ને બધું કર્યું જો ને સહન કોઈકે, તો એને ક્યારેક તમે છે ને બિરદાવી લેજો, એ મરી જાય પહેલા. તો એને એટલું તો થાય કે હાશ આને આપણને ભાઈ ગણ્યા તો ખરાઓ, નહીતર હાવ પાડામ ખપશું, હા ભોપા ગણાવું. હવે એક વાત ધ્યાનથી સુનો, બડા બડાઈ ના કરે, બડા ન બોલે બોલ, હીરા મુખ સે ના કહે લાખ હમારા મોલ. સાંભળજો, આપણે બધાએ માણસોએ જ પોતાનો વખાણ કરીને પ્રચાર કરવો પડે છે, ખબર નહીં શું કામ. કોઈ દિવસ હીરાએ પોતે પોતાની એડવર્ટાઈઝ કરી, પોતે પોતાના વખાણ કર્યા, પોતે પોતાની આઈડેન્ટિટી કરવા સારું હીરાએ ક્યારે પેમ્પલેટ છાપ્યું, મેગેઝિનમાં લેખ લખ્યો, તો હીરાની કિંમત બધા જ માણસો કરે છે. બોલો, બધા જ કરે છે. હીરો કોઈ દી નથી કહેતો, હીરા મુખસે ના કહે લાખ અમારા મોલ. પણ આખી દુનિયા કહે કે હીરો લાખનો છે, પણ હીરો જ બોલતો નથી. તાકે એ ન બોલે એટલે આપ વડાઈ નથી કરતો, માટે હીરાની કિંમત લાખ. ટૂંકમાં જે માણસ જેટલો મહાન હોય એને દુનિયા ઓળખે જ છે. હીરો સાચો મહાન હોય તો બધા ઝવેરી જાણે. હીરાને પોતાને પોતાના વખાણ નથી કરવા પડતા, માણાને જ કરવા પડે. બોલો, આપણને જ એમ થાય છે કોઈ નહીં હાલું મને સમજે, કોઈ નહીં સમજે. એટલે કોડા હીરાને સમજે છે, હોનાને સમજે છે. અરે હારી ગાય હોય તો 1.5 લાખ દઈને ગીર ગાય લોકો લાવે છે, ડોબાને માણા ઓળખે છે કે આ ડોબું 10 લાખનું છે. તો માણા ન ઓળખે માણા. ધીરજ રાખ, ધીરજ રાખ, તને કોક ઓળખશે. અચ્છરો થામા, અચ્છરો થામા. આજકાલ ગધેડાને માણા ઓળખે છે કે આ ગધેડું કિંમતી છે. એમ કોને કીધું માણા માણા નો ઓળખે? એ લોકો કોઈ પોતાની ઓળખાણ કરતા નથી, તોય પણ વ્યક્તિઓ એને ઓળખે છે, એનું મૂલ્ય કરે છે, અને બહુ જ
એને બિરદાવે છે. તો આપણે થોડીક ધીરજ રાખીએ તો જરૂર આપણને પણ લોકો ઓળખશે. પણ તકલીફ એ થાય છે કે આપણે હારા નથી ને હારા જણાવવું છે ને મનાવવું છે ને દેખાવવું છે, એટલે આપણને આપણાય બહુ વધી જાય છે. સાલી કારણ અહીં છે, જે જે નથી માનવ તે સ્વસલા ઘા કરતા નથી. મજા આવશે. જે જે નથી માનવ તે સ્વસલા ઘા કરતા નથી.
જે જે નથી માનવ તે સ્વસલા ઘા કરતા નથી.
છતાં વખાણે હો જ્ઞાન દેખીને ગુણ તેના.
છતાં વખાણે
માણસ જ એવું આળવિત્રુ પ્રાણી છે કે એને પોતાના મોઢે પોતાની બહુ વડાઈ હાંકવી પડે છે. બાકી કોઈ નહીં, કુતરા ગધેડા બિલાડા હીરો હોનું વગેરે વગેરે કોઈ પોતે પોતાના મોઢે પોતાનો વખાણ ન કરે તોય બધા એની કિંમત કરે. જે જે નથી માનવ તે સ્વશાઘા કરતા નથી.
જે જે નથી માનવ તે સ્વશાઘા કરતા નથી.
જેણે ગણ્યો પોતામાં ગુણ જાણ્યું હું પણ છું કોઈ કામનો રે, ત્યારે કોને વધ્યો કુણ લેતા આશરો સુંદર શ્યામનો રે. એક સુંદર શ્યામ જ બધાના કામના છે, આપણે શું કામના છીએ? તોય જેણે પોતે હું કંઈક કામનો છું એમ ગુણ લઈ લીધો પોતે પોતાનો, તો એ ગયો કામમાંથી. ઠીક છે, આટલી વાત કર્યા પછી હવે એક અપવાદ કહું છું, ધ્યાનથી સાંભળી લેજો. શિક્ષાપુત્રી ઉપર વ્યાખ્યા કરનાર જગમોહન મોદી એવું કહે છે કે આજે નોકરી માટે અરજી કરવાની હોય તેમાં આપણી પૂરી લાયકાત અને પ્રમાણપત્રો રજૂ કરવા જ પડે છે, પણ આને સોસ લાગા ન કહેવાય. સાંભળ્યું? એ તો કરવું જ પડે. કોઈ સભામાં પરિષદમાં કે અપરિચિત સમાજમાં પણ આપણી ઓળખાણ આપણે જાતે આપવી પડે છે. એને ભાઈ વખાણ નથી કહેવાતા. માટે દેશકાળ પ્રમાણે જરૂર પડે ત્યાં પોતાની સાચી હકીકત રજૂ કરવી તેમાં કોઈ બાદ નથી. અને આપ વખાણ આત્મશ્લાઘા એવું ન કહેવાય, ધ્યાન લેજો. હા, કોઈ બાદ નથી, પણ એમાં વિવેક બુદ્ધિ જરૂર રાખવી હો. હામા ઉપર છાપ પાડવા કે એને આંજી દેવા માટે કોઈ બંઠાઈશ ન મારવી. જો એમ થઈ જાય તો આત્મશ્લાઘા કહેવાય. સાંભળજો આગળના મોટા પુરુષને એક બે દ્રષ્ટાંત દઉં. ભરૂચમાં મહાપુરુષ દાજી સ્વામી ભાયાવદનના રામજી વિપ્ર, ભરૂચમાં જ્યારે મંદિર સ્વામી પૂરું કરાવતા આનંદાનંદ સ્વામી જ્યારે વૈયાગ્ય અમદાવાદ દેશમાં, પછી અધૂરું કામ ગોપાલ સ્વામી પૂરું કરાયું હતું, ત્યારે રામજી વિપ્ર ગોપાલ સ્વામીની સાથે હતા. તે એકવાર ગોપાલ સ્વામીને રામજી વિપ્રે પ્રશ્ન કર્યો કે હે સ્વામી, હું આ બધી સેવા કરું છું, મારા પર તમે રાજી છો? સ્વામી કે બહુ રાજી છું. તો સ્વામી મને એક ઈચ્છા રહ્યા કરે છે, મારી ઈચ્છા પૂરી કરશો? શું? તો કે સ્વામી તમારું જે કાંઈ હોય ને મોટાઈ ગુણ સામર્થ્ય એ મને કહો ને. એણે પૂછ્યું, ગોપાલ સ્વામી એની ઉપર રાજી, એટલે સ્વામીએ પોતે રામજી વિપ્રને એના પૂછવાથી પોતાની વાત કરી, પોતાના ગુણ સામર્થ્યની વાત કરી, આને વખાણ ન કહેવાય. ભલે ભક્તની ઈચ્છા તેણે પૂછ્યું એટલે એણે કીધું, એમાં આપવડાઈની ગંધ પણ નહોતી. ગોપાલ સ્વામી કે રામજી, અનંત કોટી બ્રહ્માંડના જીવને જેમ ફાનસમાં દીવો દેખાય તેમ હું દેખું છું અનંત કોટી બ્રહ્માંડના જીવને, ને એક જીવ હામું જોઉં ત્યાં તે જીવના હજાર જન્મના પાપને પુણ્ય મને જણાય દેખાય, ને સંકલ્પ કરું ત્યારે વરસાદ વરસે. રામજી વિપ્ર કહે, એ તો મેં ભરૂચમાં ભાડ્યું, સ્વામીએ સંકલ્પ કર્યો એ ભેગો વરસાદ વરસ્યો હતો. અને સ્વામી બોલ્યા, કે રામજી મહારાજ અને હું માતાના ગર્ભમાં ન આવીએ, ફક્ત એવું દેખાય જે જન્મ થયો છે, બાકી અમે કોઈ ગર્ભમાં ન આવીએ કહેશું. ને આ જ જ્ઞાન છે મને, એવું જ્ઞાન અમે એક મહિનાના હતા ને ત્યારે પણ હતું, એવું ને એવું જ્ઞાન હતું, મહિનાનો હતો ત્યારે જેવું આજ મને જ્ઞાન છે. ને અક્ષરના ઘાટ પણ જાણું, ને અનંત કોટી મુક્તના ઘાટ પણ જાણું, આવું મારામાં સામર્થ્ય છે રામજી વિપ્ર. પણ રામજી વિપ્ર, મહારાજના એક રૂમાળા જેવો હું નહીં. કોણ કહે છે? ગોપાલ સ્વામી. આવડા મોટા ગોપાલ સ્વામી જેને સ્વામિનારાયણને જે વખાણે, ભાઈ ભાઈ, એ શ્રીજી મહારાજ તો એક જ ભક્તિ ધર્મના પુત્ર છે, એના જેવા અક્ષર પર્યંત કોઈ પણ નથી. જો અહીંયા ગોપાલ સ્વામી આમ જુઓ તો પોતાની કેટલી બધી વાત કરી, પણ આ આપ વખાણ, આપ વાયડાય, સ્વપ્રશંસા નથી. આમ આપણને કોઈ પૂછે ને એ કહેવાને પાત્ર હોય તો આપણામાં જે હોય ગુણ સામર્થ્ય કાર્યો આપણે કર્યા હોય કહેવાય, એ આપ વડાય નથી. કેમ જે એમાં છે ને કાંઈ પોતાની મોટપને બિહાડી દેવાની વાસના નહોતી, દયા હતી, કૃપા હતી, એના માટે રાજી હતા, એટલે વાત કરી. હવે જો ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને ગીતાનો ઉપદેશ આપે છે, ક્યાં? કુરુક્ષેત્રના રણ મેદાનમાં. ત્યારે વાત વાતની વાતમાં ભગવાન અર્જુનને કહે છે, યસ્માત ક્ષરમતી તોહમ અક્ષરાદપિ ચોત્તમઃ તોસ્મિ લોકે વેદે ચ પથિતઃ પુરુષોત્તમ. હે અર્જુન, હું ક્ષર અને અક્ષર બેયથી પર છું, ઉત્તમ છું, એટલે લોકમાં મને પુરુષોત્તમ કહે છે. ભગવાને આવી વાત કરી, હું તો ક્ષરથી ને અક્ષરથી પર છું, ભગવાન છું. આ વાત જ્યારે સંજયે ધૃતરાષ્ટ્રને કીધી ને, ત્યારે ધૃતરાષ્ટ્ર કે, સંજય આ વાસુદેવ આવું કેમ બોલે છે કે હું સર અક્ષરથી પર છું, હું જ પુરુષોત્તમ છું? હે, આ તો આવું કેમ બોલે છે? આ તો અભિમાન ન કહેવાય, હું આમ છું ને હું તેમ છું એવી વાત કરે. ત્યારે સંજયે કીધું કે મહારાજ, વાસુદેવની વાતમાં તો અહંકારની જરી ગંધ જેટલું દેખાતું નથી, એ સહેજ ગંધે નથી. એ તો સહજ સ્વભાવે પોતાના શિષ્ય અર્જુનને જે હકીકત છે તે કહે છે. એમાં આપ વખાણ કે અહંકારની વાત તમે ક્યાં લેવા? ખ્યાલ આવ્યો? આ રીતે કોઈ પોતાનો પરિચય જેવો હોય એવો આપે, એને આપ વખાણમાં ન ખપાવવું. વળી જુઓ મહારાજે શું કીધું, જીવ ઈશ્વર તણો રે માયા કાળ પુરુષ પ્રધાન સૌને વશ કરું રે સહુનો પ્રેરક હું ભગવાન. જીવોનો, ઈશ્વરનો, કાળ, માયા, પુરુષ, પ્રધાનનો, બધાનો પ્રેરક નિયંતા ભગવાન છું, હવને વશમાં રાખું છું. અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પર લઈ થાય મારી મર જીવના રે કોઈથી તરણું ના તોડાય. બોલ્યા ને મહારાજ, આને આપ વખાણ ન કહેવાય, આને પરમ સત્ય હકીકત કહેવાય. અને એ પણ પોતાની બંઠાશ વધારવા કીધી હોય ને તો આપ વખાણમાં વહી જાય. પણ આ તો સહજ સ્વભાવે દયાથી કોઈના ભલા માટે એણે પોતાનો દાખલો લઈને વાત કરી, તો એને ક્યારેય કોઈ આપ વખાણમાં ન બિહાડી દેવું. અને જો આ બધી વાત છે ને આપણા ઉપર અડાડવા, આપણને લગાડવા ને આપણું સુધારવા માટે છે. હવે આ કથા સાંભળ્યા પછી જ્યાં હોય ને એમ અડાડતા નહીં, લે તમે તો આપ વખાણ કર્યા, લે તમે તમારી વડાઈ કરો, આવી વૃત્તિ લઈને ઉઠશો નહીં. આપણાથી એવી ભૂલ થઈ જતી હોય તો સુધારજો, પછી કોકનામાં તમે પાછું બધું લગાડીને દોષિત એને ઠેરાવવા જશો તો એક ઈકડમ ટીકડમ આ કથા સાંભળીને વધી જાય. ઘણા દોષો છે, એક વધશે. માટે બીજાનું ભાઈ સાહેબ જોશો નહીં, પોતાનું જોજો. મેં કહ્યું એમ, કોઈ પિતા પોતાના પુત્રને કે કોઈ ગુરુ પોતાના શિષ્યને પોતાની પ્રેરણાદાયી હકીકતો કહે તેને સ્વશ્લાઘા, આત્મશ્લાઘા ન કહેવાય, અથવા માનના સ્વાદ વિના જરૂર પડે સ્વપરહિતાર્થે સ્વીય જન પરિચય આપવો તે પણ વખાણ નથી. એટલે આ બધી વાત ઊંડાણપૂર્વક આપણે ચર્ચી લીધી. આ રીતે 37મો શ્લોક આપણે પૂરો કર્યો. હવે આખો શ્લોક એકવાર ભાવથી ગાઈ જઈએ. गुरुदेव नृपेक्षार्थं न गम्य रिक्त पाणि भिः
गुरुदेव नृपेक्षार्थं न गम्यं रिक्त पाणि भिः
गुरुदेव नृपेक्षार्थं न गम्यं रिक्त पाणि भिः
गुरुदेव नृपेक्षार्थं न गम्यं रिक्त पाणि भिः
विश्वासघातो नो कार्यः श्लाघा स्वमुखेन च
श्वश्लाघा स्वमुखेन च
श्वश्लाघा स्वमुखेन च
श्वश्लाघा स्वमुखेन च
આ સાથે વાલા ભક્તો આજની રવિ સભાને અહીંયા પૂર્ણ કરું છું.
અત્યારે આપણે પૂજ્ય હરિવલ્લભ સ્વામીને વિનંતી કરીએ અત્યારે લોડા આશીર્વાદ આપે.
આપણે દિવ્ય સભામાં પ્રગટ સ્વરૂપે બિરાજતા અનંત કોટી બ્રહ્માંડના આધાર સર્વ અવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રીહરિ તથા પ્યાસાસનને સ્વભાવતા પૂજ્ય સ્વામી તથા પૂજ્યપાદ મુને સ્વામી વગેરે શ્રીજીના પ્યારા પરમહંસો અને સંતોને લાડીલા એવા ભક્તજનોને જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, હરેવી સભામાં શિક્ષાપત્રીનો શ્લોક સ્વામીએ બહુ સરસ રીતે સમજાવ્યો. આમ કહીએ તો શ્લોકને યોગ્ય ન્યાય આપ્યો. એથી વિશેષ કહીએ તો આ શિક્ષાપત્રીનો શ્લોક આપણે કઈ રીતને લોપાઈ જાય છે એનો પણ ખ્યાલ આવ્યો. ભગવાનના સાધુનો આપણને આ ન પાડીએ તો કુરાજીપો થઈ જાય છે એ ખ્યાલ પણ રહેતો નથી. એટલે જે કરીએ તે આપણે ભગવાનના દાસ છીએ, ભગવાન અને ભગવાનના સંતો ભક્તોને રાજી કરવા માટે કરીએ એનું નામ જ નિષ્કામ ભક્તિ છે. અને એ નિષ્કામ ભક્તિ જ એ જ આત્યંતિક કલ્યાણનો મુદ્દો છે. ભગવાન, ભગવાનના સંતો, ભગવાનના ભક્તો રાજી થાય એનું નામ જ ભક્તિ છે. શું કરીએ છીએ એ મહત્વની વાત નથી. પછી દાન કરીએ, પ્રદક્ષિણા કરીએ, માળા કરીએ, પૂજા કરીએ, સેવા કરીએ કે મંદિરના સંદાસ બાથરૂમ સાફ કરીએ, એ માત્ર ક્રિયા છે. જો ભગવાન અને ભગવાનના સંતો ભક્તો રાજી થાય એને માટે જ કરવામાં આવે તો એનું નામ ભક્તિ કહેવાય છે. અને એ જ ભક્તિ આત્યંતિક મોક્ષ આપે છે. ક્રિયા માત્ર જીવનું કલ્યાણ કરતી નથી. ભગવાન અને ભગવાનના સંતો ભક્તોનો રાજી પોષે એ જ મોક્ષ કરે છે. એ વાત નિર્વિવાદ સત્ય છે. એ વાતને સમજાવવા માટે જ લગભગ શ્રીજી મહારાજે આ શ્લોકમાં આ એટલું લખ્યું હોય છે કે મારા આશ્રિતોએ ક્યારેય પણ પોતાના મુખે કરીને પોતાના વખાણ ન કરવા. બહુ સરસ મજાનો શ્લોક, બહુ મજા આવી. સ્વામીએ બહુ યોગ્ય ન્યાય આપ્યો છે શ્લોકને. મને બહુ મજા આવી, બીજાને જેમ થયું હોય એમ. એટલે આપણે ભગવાનના ભગત છીએ. ભગવાનની કથા વાર્તા, ભગવાનના ધૂન કીર્તન, ભગવાનના ચરિત્ર, ભગવાનની ચેષ્ટા એમાં આપણને રસ હોવો જોઈએ. બીજી પંચાયતમાં રસ ન થાય એટલું જ કરાય. એટલી સરસ મજાની વાત કરી સ્વામીએ. અને સ્વામીને જે સાગર કથા છે એ તો બહુ લોકપ્રિય બની ગઈ છે. એટલે જેટલા જેટલા હરિભક્તો એ સાગર કથા સાંભળો છો એને હું એક વધારે વિનંતી કરું છું કે તમારા મિત્રોને પણ એમાં લાભ લેવાનું કહેજો. કેમ કે એમાંથી ઘણા જીવને બળ મળે છે. અંતે પરમાત્માને પામવાની વાત છે. જેટલા આપણે નિખાલસ થઈ નિર્દોષ ભાવે ભગવાનના ચરિત્રો સાંભળશું અને ભગવાન ને ભગવાનના સંતો ભક્તોને રાજી કરવાને માટે મથશું એટલો જ દાખલો આપણો સફળ છે. એટલો જ દાખલો સફળ છે. બાકી મનુષ્ય જન્મ ધરીને બીજું કશું જ કરવાનું નથી. આવો સરસ મજાનો આ ઉત્સવ ચાલે છે. આ ડોમ, આ માંડવો, આ સંતો, આ ભક્તો, જે જે યજમાનો થયા એની માથે થોડોક રાજીપો પ્રાપ્ત થઈ ગયો તો એણે જે વાપર્યું ને એ લેખે લાગી ગયું. દુનિયામાં કમાય છે બધા, પણ સારે રસ્તે બધાથી વપરાતું નથી. જેનામાં કાંઈક સંસ્કાર છે એ જ વ્યક્તિઓ સારે રસ્તે વાપરી શકે છે. સંસ્કાર વિના ધન આવે છે તો અવળે રસ્તે જાય છે ને અધર્મને માર્ગે વયા જાય છે. માટે સંસ્કાર ભગવાનને પ્રાર્થના કરજો, ધન દેતા પહેલાં સારા સંસ્કાર આપે તો જ આપણે સત્સંગી રહી શકશું અને મોક્ષનું કાર્ય કરી શકશું. વિશેષ નહીં કહેતો, એટલું કહીને વિરમું છું સહજાનંદ સ્વામી મહારાજ.